ගරු ටීබී එකනායක මැතිතුමා, ඔබතුමාට විනාඩි 17ක් තිබෙනවා.
ගරු සභාපතිතුමනි, ඉදං අමාත්‍යාංශයේ බැසීෂ්‍ය විවාද වෙන මොහොතේදී පක්ෂ විපක්ෂ මහජන නියෝත්‍යයන් විවිධ අදහස් ඉදමේ කළමනාකරණය පිළිබඳව තමන්ගේ යෝජනා පිළිබඳ අදහස් ඉදිරිපත් කළා. ඇත්තවශයෙන්ම ශ්‍රී ලංකාවේ මුළු ඉඩම් ප්‍රමාණයෙන් 82%, 82% රජයේ සතුයි. එවැගේම 118%ක් පෞද්ගලික සතුයි. මේ රජයේ සතු ඉඩම් වලින් විශේෂයෙන් විවිධ ආයතන වලට අමාත්‍යාංශ වලට ඉඩම් විශාල වශයෙන් බිම් වෙලා තිබෙනවා. මහවැලි ඉඩම්, වනජීවී ඉඩම්, රජයේ සතු ඉඩම්, එවැගේම කැලෑ දෙපාර්තමේන්තුව සතු ඉඩම්, වන සංරක්ෂකට අයිති ඉඩම්, එවැගේම පරිසර අමාත්‍යාංශයට අයිති ඉඩම්, වෙල්ල සංරක්ෂණයට අයිති ඉඩම්, මේ වගේ විවිධ ආයතනට අයිති වෙලා තිබෙනවා. ඒ සියලු ඉඩම් අමාත්‍යාංශයේ සතු නෙමෙයි. එනිසා මේ කළමනාකරණය පිළිබඳ කාරණය යළි අපි සලකා බැලිය යුතුයි. මොකද මේ කළමනාකරණය කියන කාරණය ගත්තහම ලෝකේ හුඟක් රටවල් වල ඉඩම් තියෙන එක ආයතනයකට. ඒ ආයතනය තමයි මේක කළමනාකරණය කරන්නේ. එනිසා මේ ප්‍රමාණය අපි ගත්තහම ඉඩමේ සාධකත් එක්ක විශේෂයෙන් අපි අපේ මහපොළොව පිළිබඳව ඉතාමත් නිවැරදි ප්‍රකාශනය කළපු විශේෂයෙන් රතු ඉන්දියානු නායක සියටල් 1954 කළ ප්‍රකාශයේදී අපි කියන්නට ඕනෑ, ඔහු ප්‍රකාශ කළේ මේ මිහිතලේ හැම බිං අඟලක්ම මගේ පරපුරේ සුද්ධ වූ වස්තුවකි. දිලිසෙන දේවදාර ගසක හැම කිනිත්තක්ම, බැලිතලා වලින් පිරී ගිය සෑම වෙරළක්ම, අඳුරු වනාන්තර තිබෙන සෑම මිහිදුම් වරාවක්ම, සිහින් හඬින් ගී ගයන සෑම කුඩා ප්‍රාණියෙක්ම මගේ මිනිසුන්ගේ මතකය හා අත්දැකීම් සමුදායේ පූජනීය වස්තුන් වන්නේය. ඔබගේ මළගිය ඇත්තෝ මරණයෙන් පසු තම මව්බිම අමතක කොට දෙව්ලොව සැරිසල්ති. මහපොළොව රතු මිනිසාගේ මෑණියන් වන බැවින් අපගේ මළගිය ඇත්තෝ මේ සුන්දර මිහිතලයේ අමතක නොකොට මෙහිම රැඳෙන්න ඕය. අපි මිහිතලයේ කොටසක් වෙන්නෙමු. සුගන්ධවත් පුෂ්පයෝ අපගේ සොහයුරුය. පිරිමුවා අශ්වයා රාජලියා මේ අශ්වයල්ලෝම අපගේ සහෝදරය විති. ගිරිසිකර තනබිම් මුල තෙතමනේද, මිනිසාගේ සිරුරේ උරුසුමද, මේ සියල්ලම එකම මහපොළොව වන්නේය. භූමි අයත් මාතාව මව්බිමට සිදුවෙන ඕනෑම හොඳක් හෝ නරකක් හෝ එහි ජීවත් වෙන දරුවන්ගේ උරුමය වන්නේය. මිනිසා භූමියට කෙළ ගැසීමෙන් කරන්නේ තමාටම කෙළ ගසා ගැනීමකි. අප දන්නා පරිදි මේ මහපොළොව මිනිසාට අයිති නැත. ඒත් මිනිසා මහපොළොවට අයිතිය. සියටල් මේක මිට වඩා සවිස්තරව කළ ප්‍රකාශය වගේම ඇත්ත වශයෙන්ම ඔහු මේ ප්‍රකාශය කළේ විශේෂයෙන් 1854 කිසුපුර 306 මිහිඳු මහරහතන් වහන්සේ විසින් දේවානම්පියතිස්ස රජතුමාට දේශනා කරන දේශනාවේදී පැහැදිලි කළා. අහස් කුස පියාසර කරන සිව්පාවන්ද, වන ලැබේ සැරිසරන වනසතුන්ද, මෙරට තුල ජීවත් වීමට හා ඕනෑම තැනක සැරිසැරීමට ඔබට මෙම්ම හැමතෙම අයිතියක් ඇත. භූමියේ මිනිසාට සහ අනෙකුත් සියලු ජීවීන්ට අයත් වේකි. ඔබෙහි බාරකරු පමණි. දැන් මේ කාරණත් එක්ක අපි කියන්නේ මේ මහපොළොව පිළිබඳ කියන ඒකකයක් එක්ක අපි ගනුදෙනු කරද්දී අපි අමාත්‍යාංශයේ තියෙන වගකීම් එක්ක අපි කටයුතු කරන කාරණාවලදී විශේෂයෙන් අපි කියන්නට ඕනේ, අපි විවිධ අංශ අපේ අමාත්‍යාංශයේ මේ වෙනකොට විශේෂයෙන් ඉඩම් අත්පත් කර ගැනීමේ වැඩපිළිවෙල යටතේ බිං සවිය බලපත්‍ර 154,550ක්ද, ඒ වගේම මේ වෙනකොට අනිකුත් අංශවලින් ඉඩම් කොමසාරිස් ජෙනරාල් දෙපාර්තමේන්තුව ඉඩම් සම්බන්ධන ආච්ඡාපන්ති යටතේ දීමනා පත්‍ර 2004 සිට 2016 දක්වා බලපත්‍ර 91349ක්ද එවැගේම රජ ඉඩම් ආච්ඡාපන්ති යටතේ දීර්ඝකාලීන බදු ලබා දීම එවැගේම පූජා භූමි දීමනා පත්‍ර ලබා දීම මධ්‍යම පන්තිකයන්ට දීමනා පත්‍ර ලබා දීම සුනාමි දීමනා පත්‍ර ලබා දීම ඇතුළු කාරණා වගේම ඉඩම් හිමිකම් නිරවුල් කිරීමේ දෙපාර්තමේන්තුවේ කාර්යභාරය ඉඩම් පරිහරණ ප්‍රතිපත්ති සැරසුම් දෙපාර්තමේන්තුවේ කාර්යභාරය ඒ වගේම ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාවේ ලංකාවේ අතිවිශාල 72 පනතට අදාළ මේට අනුගත වෙච්ච අතිවිශාල ඉඩම් ප්‍රමාණය පිළිබඳ රජයේ වගකීම වගේම දැන් මහජන නියෝජිතින් රාශියක් පැහැදිලි කළා මේ ඉඩම් පිළිබඳ දත්ත ඒකාබද්ධ වීමක් අවශ්‍යයි කියන එක ඒකට රජයේ යෝජනාවක් තිබෙනවා ඉඩම් බැංකුවක් ලබා ගැනීම සඳහා වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන පනතකින් විවිධ මට්ටමේ බෙදලා තියෙන ඉඩම් එක තැනක සකස් කිරීමෙන් ඒ සකස් කරන තොරතුරුත් එක්ක විශේෂයෙන් විදේශ රටක ඉන්න කෙනෙකුට හෝ එමු නැත්නම් වෙනත් කෙනෙකුට හෝ තමන්ට අවශ්‍ය ඉඩම තෝරා බේරා ගනිමින් ඒ පිළිබඳ විශේෂ විධිවිධාන පනතක් යටතේ ඒක ක්‍රියාත්මක කිරීම මම හිතනවා ක්‍රියාත්මක කිරීමත් එක්ක ඉතා වගකීමක් රජයේ සතු ඉඩම් පිළිබඳ සියලු තොරතුරු ඇතුළත් දත්ත පද්ධතියක් සකස් කිරීම මුල් අදියරේ මෙම ඉඩම් කොමිසාර දෙපාර්තමේන්තුව මහවැලි අධිකාරියේ ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාව සතු ඉඩම් දත්ත පද්ධතිය ඇතුළු කිරීම ඉන් අනතුරුව පරිපාලන ව්‍යුහයක් තුළ විවිධාකාර ඒකාබද්ධ රජයේ ඉඩම් කළමනාකරණය පිළිබඳ වැඩසටහන පිළිබඳ මේ වෙනකොට අපි දිස්ත්‍රික් 19ක ප්‍රාදේශීය ලේකම් වරුන් 250ක සහභාගීත්වයෙන් වැඩමුළු පවත්වලා ඒ පිළිබඳව දැනුවත් කිරීම ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඒ දැනුවත් කිරීම ක්‍රියාත්මක කිරීමත් එක්ක මම හිතනවා අපිට පුළුවන් වෙයි ඉදිරියේදී මේ පිළිබඳව අපේ වගකීමේ කාර්යභාරය එක්ක අපි කොහොමද මේකට මුහුණ දෙන්නේ මේ තිබෙන ගැටලු විසඳාගන්නේ නීතිමය වශයෙන් තිබෙන කාරණා ක්‍රියාත්මක කරන්නේ කොහොමද කියන කාරණය. එනිසා මේ වැඩසටහනේදී විශේෂයෙන් අපි ඉඩම් හිමිකම් නිරවුල් කිරීමේ දෙපාර්තමේන්තුව 1931 ආරම්භ කරලා ස්ථාපිත කරලා 1998 සිට හිමිකම් නිරවුල් කිරීම දෙපාර්තමේන්තුව ලෙස ක්‍රියාත්මක කිරීමේදී විශේෂයෙන් 1991 අංක 20 දරන ඉඩම් නිරවුල් කිරීමේ ආඥා පනත 1998 අංක 21 දරන හිමිකම් ලියාපදිංචි කිරීමේ ආඥා පනත 1931 අංක 20 දරන ඉඩම් නිරවුල් කිරීමේ ආඥා පනත හා එහි අරමුණු ක්‍රියාත්මක කිරීමේ කාර්යභාරය එනිසා මම හිතනවා මේ යටතේ ගම් 10251ක් ඇස්තමේන්තු කරලා විශේෂයෙන් මේ පිළිබඳව අධ්‍යයනයන් ක්‍රියාත්මක කරගෙන යනවා වගේම ගම් 9662ක් මේ වෙනකොට ගම් නිරවුල් කරලා අවසන් කරලා තිබෙනවා ඒ වගේම විවිධ දිස්ත්‍රික්වල මේ හැඩතලයන් රජිස්ත්‍රාධි දෙපාර්තමේන්තු හරවා ක්‍රියාත්මක කරන්නට අවශ්‍ය විධිවිධාන අපි ක්‍රියාත්මක කරලා තිබෙනවා එනිසා මම හිතනවා මේ ඒ අංශය තුල ක්‍රියාත්මක කරන වැඩසටහන් වගේම විශේෂයෙන් අපේ අමාත්‍යාංශය යටතේ තියෙන මිනින්දෝරු දෙපාර්තමේන්තුව ගැන යමක් කිය යුතුයි මොකද ලංකාවේ පැරණිම දෙපාර්තමේන්තුවක් තමයි මිනින්දෝරු දෙපාර්තමේන්තුව 1800 ආරම්භ කරපු දෙපාර්තමේන්තුවක් 1800 දෙසැම්බර් මාසේ දෙවෙනිදා තමයි මේ දෙපාර්තමේන්තුව ආරම්භ කරලා තිබෙන්නේ මේ දෙපාර්තමේන්තුව ආරම්භ කරලා විශේෂයෙන් නව තාක්ෂණික ක්‍රමවේදයක් එක්ක දැන් අද GPS එවැගේම GIS තාක්ෂණය පාවිච්චි කරමින් ඉඩම් කඩිනමින් මැනලා ඒවට අවශ්‍ය පිඹුරු සකස් කිරීම සඳහා ක්‍රියාත්මක කරන වැඩසටහනක් විදිහට විශේෂයෙන් අපේ මිනුම් පාසල ඒ වගේම ඒට අදාළ වෙන ඩිප්ලෝමා සහතික ලබාදීම එවගේම සමරගම විශ්වවිද්‍යාලයේ මේ පිළිබඳ උපාධි ප්‍රදානය එවගේම අපි දියතලාව අපේ මැනුම් විද්‍යාලයේ එදා ඉඳලා ආපු ඒ නව තාක්ෂණික ක්‍රමවේදයත් එක්ක ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙල අදත් ආසියාවේ සහ ලෝකයේ හුඟක් රටවල් පැස්සුමට භාජනය කරලා තිබෙනවා. අපේ ක්‍රමවත් භාවය පිළිබඳව විද්‍යාත්මක භාවය පිළිබඳව එනිසා මං හිතනවා විශේෂයෙන් ලංකාවේ ඉංග්‍රීසි මිනුම්පතිවරුන්ගෙන් පස්සේ පළවෙනි මිනුම්පති විදියට පත් වුණේ හිටෝ මුදල් අමාත්‍ය ආචාර්ය එන්.එම්. පෙරේරාතුමාගේ වැඩිමල් සොයුරා එතෙක් අපි පත් කරපු මිනුම්පතිවරුන් එවැගේම අද දක්වා ඒ කාර්යභාරයේ ක්‍රියාත්මක කිරීම සඳහා ඉතා වගකීමෙන් කටයුතු කරන වගකීමක් එවැගේම විශේෂයෙන් රජයේ විශේෂ අවධානය යොමු වෙලා තිබෙනවා. අපි අමාත්‍යාංශයේ රජයේ විශේෂ අවධානය යොමු වෙලා තිබෙනවා. විශේෂයෙන් පූජා භූමි දීමනා පත්‍ර සකස් කිරීම පිළිබඳව බෞද්ධ කොමසාරිස් දෙපාර්තමේන්තුවත් බෞද්ධ කටයුතු අමාත්‍යාංශයත් එක්ක සාකච්ඡා කරමින් අපි දැකලා තියෙනවා උසාවියොල අපේ ස්වාමින්වහන්සේලා විශාල පිරිසක් උසාවියොල රැඳෙනවා. තමන්ගේ ඉදමේ ඔප්පුව පිළිබඳව කතිකාවත ඒ කියන්නේ නිකාය පිළිබඳ කතිකාවත්වල තියෙන ගැටලු, එහෙම නැත්නම් භූමියේ පිළිබඳ සන්නසේ තියෙන ගැටලු, එහෙම නැත්නම් දීමනා පත්‍රයේ තිබෙන ගැටලු, එහෙම නැත්නම් සීමාවල තිබෙන ගැටලු, එහෙම නැත්නම් පරම්පරාවෙන් සංඝ පරම්පරාවෙන් හෝ ශිෂ්‍ය පරම්පරාවෙන් ආපේවල තියෙන ගැටලු, ඒ නිසා මේවා ක්‍රමානුකූලව ක්‍රියාත්මක කිරීම සඳහා මේ ආඥා පනත සංශෝධනය කරමින් පාර්ලිමේන්තු පනතක් විදිහට මේ උසාවි ගානේ ඉතාමත් ගැළපෙන්නේ නැති විදිහට අපේ මහා සංඝ රත්නය ඒ රැඳිලා ලක්ෂ ගානක් වියදම් කරමින් ක්‍රියාත්මක කරන ක්‍රමවේදය වෙනස් කිරීම සඳහා මම හිතනවා සියලුම දේශපාලන පක්ෂ මේ සඳහා ඒකාබද්ධ වෙයි. මොකද මේ කාටත් ප්‍රයෝජනවත් වෙන කාර්යයක්. මේක ක්‍රියාත්මක කිරීම සඳහා අපි හැම දිනම වගකීමෙන් එදත් කටයුතු කළා අදත් කටයුතු කරනවා. ඒ නිසා මේ වැඩපිළිවෙලේදී අපි විශේෂයෙන් පෞගේ ඉතිහාසවල ක්‍රියාත්මක කරපු විවිධ කඩිනම් වැඩසටහන් පිළිබඳ ගත්තහම විශේෂයෙන් අධිවේගී මාර්ග පිළිබඳව කොළඹ කටුනායක අධිවේගී මාර්ග ව්‍යාපෘතිය, කොළඹ පිටරට වටරවුම් මාර්ග ව්‍යාපෘතිය, ඒ වගේම කොළඹ මාතර අධිවේගී මාර්ග පිළිබඳව ඒ වගේම ගුවන්තොටුපළවල් වරායවල්, ඒ වගේම සම්බන්ධන සැලසුම් සුනාමි ඛේදවාචකයේදී ඒ ඉඩම් හඳුනාගෙන නිවැරදි අයට ඉඩම් ලබා දීම පිළිබඳ කාර්ය ක්‍රියාත්මක කිරීමේ කාර්යයන් මේ අපපත් කර ගැනීම සඳහා කටයුතු කිරීමේදී අපි අමාත්‍යාංශයේ විශේෂයෙන් ලොකු වගකීමකින් කටයුතු කාරණා ක්‍රියාත්මක කළා. දැන් ඉඩම් ප්‍රසංස්කරණ කොමිසම් සභාව පිළිබඳ විවිධ අදහස් ඉදිරිපත් කළා විපක්ෂයේ පැත්තෙන්. දැන් එහිදී ඇත්ත වශයෙන්ම අපි කියන්නට ඕනේ හුඟක් සමහර කලාපවල මේ ඉඩම් ප්‍රසංස්කරණ කොමිසම් සභාව සතු ඉඩම් වලට වෙනත් ආකාරයෙන් විශේෂයෙන් මම කාරණා පැහැදිලි කළොත් පුත්තනම දිස්ත්‍රික්කයේ ඉලක්ක කරගෙන කතා කළොත් හොරට සකස් කරපු ඔප්පු විශාල ප්‍රමාණයක් තිබෙනවා. ඒ නිසා මේවා පිළිබඳව අපි විශේෂ අවධානය යොමුමින් ඉන්නේ. මොකද එක වගේ නම් තියෙන විශාල පිරිසක්ගේ ඒකාබද්ධතාවයත් එක්ක මේ ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙලට අපි විසඳුම් ලබා දිය යුතුයි. මොකද හොබෑකඩුව ශ්‍රීමතානන් ඉතාමත් පවිත්‍ර භාවයෙන් මේ පනත ගෙනල්ලා මේ රටේ රම්පවුම් වතු සමාගම් අයිති වෙලා තිබුණු ඉඩම්, එංගලන්තයේ සමාගම් වලට අයිති වෙලා තිබුණු ඉඩම්, ජනතා සතු කිරීම සඳහා ක්‍රියාත්මක කරපු සමාජවාදී පියවරක්, මානවවාදී පියවරක්, ඒක කළමනාකරණය කිරීම සඳහා ක්‍රියාත්මක කිරීමේදී අපි ක්‍රියාත්මක කරන ක්‍රමවේදයේ පිළිබඳව යම් යම් පරස්පරයන් තියෙන බව පැහැදිලි වුණා. ඒ නිසා මේ පිළිබඳව
කරු ඇමතුමා ඔබතුමාට තව විනාඩි දෙකක් තිබෙනවා.
කාලයක් තිස්සේ කරන ලද ඉල්ලීම යටතේ මං හිතනවා මේට මේ පිළිබඳ පරීක්ෂා කරලා බලලා ඒ ඉඩම් භුක්ති විඳින අයට මැනුමක් ක්‍රියාත්මක කළා, රජයේ තක්ෂේරුකරුවලව්වා තක්ෂේරුව ක්‍රියාත්මක කළා, ඒ අයට නිවැරදි බලපත්‍රයක් ලබා දීම සඳහා ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාව අතිගරු ජනාධිපතිතුමත් අගමැතිතුමත් අපේ විශේෂ භාර අමාත්‍යතුමත් ඒකාබද්ධව 29 වෙනිදා මේ පිළිබඳ උප ප්‍රදානය කිරීමක් ක්‍රියාත්මක කරන්න කටයුතු කරලා තිබෙනවා. ඒ නිසා මේ වගේ වැඩසටහන් වලින් අපි ඉදිරියේදී පැහැදිලි කර විදිහට දැන් අපි ගාව තිබෙන සමහර බලපත්‍ර පිළිබඳව තිබෙන නිත්‍යානුකූල විධාන වල තිබෙන ගැටලු පිළිබඳව අපිට වාර්තා වෙලා තිබෙන කාරණාත් එක්ක හැමතෙම ඉතාමත් පිළිගත හැකි බැංකුවකින් ණයක් ලබා ගත හැකි ඕනම ආයතනයක පිළිගැනීමක් තියෙන සින්නක්කර ඔප්පුවක් අපේ අමාත්‍යාංශයේ විසින් ලබා දෙන්න අවශ්‍ය විධිවිධාන සකස් කරමින් යනවා. මොකද මේක කාලයක් තිස්සේ කරන ලද ඉල්ලීමක ප්‍රතිඵලයක් තමයි අපි මේ ක්‍රියාත්මක කරගෙන යන්නේ. මේ ක්‍රියාත්මක කිරීමත් එක්ක මම හිතනවා අපි දිනපතාම දවස ගානේ රටේ බැලුවොත් වැඩිම උසාවියවල නඩු තියෙන ඉඩම් නඩු, එහෙම නැත්නම් හිරගෙබල් වල වැඩි ප්‍රමාණයක් ඇඳිලා ඉන්නේ ඉඩමත් එක්ක කොස් ගහත් එක්ක, එහෙම නැත්නම් ගෙදර මායිමේ තවත් දෙයක් එක්ක පවුලේ ආරවුලත් එක්ක මැතිවෙච්ච කාරණත් එක්ක විසඳා ගැනීමේ ගැටලු, මේවා දිගෙන් දිගට යන එකට වඩා ඒවා වල තිබෙන නෛතික අයිතිය නීතිමය තත්ත්වයන් පිළිබඳ සොයා බලා නිවැරදි කිරීමක් ක්‍රියාත්මක කිරීම තමයි නිරවුල් කිරීමේ භූගෝලීය ව්‍යාපෘතියත් එක්ක ක්‍රියාත්මක කිරීම සඳහා අපි කටයුතු කරගෙන යන්නේ. එනිසා මම හිතන කටයුතු කිරීමත් එක්ක
ගරු ඇමතුමා ඔබතුමා කතා අවසන් කළ යුතුයි.
පුළුවන් වෙයි ඉතාමත් කඩිනමින් මේකට අවශ්‍ය විවිධ විසඳුම් ලබා දෙන්න. එනිසා මම කාරණා රාශියක් කතා කරන්න තිබුණත් ගරු සභාපතිතුමා මම අවසාන වශයෙන් කියන්න කැමතියි අපේ ඊළඟ අමාත්‍යාංශයේ ගරු අමාත්‍යතුමත් ඊළඟ අමාත්‍යාංශයේ අපේ ආචාර්ය මහානාම ලේකම්තුමත් එවැගේම අතිරේක ලේකම්වරුන් ආවිෂේ භාර ආයතන ප්‍රධානීන් ඊළඟ කොමසාස් ජෙනරාල්තුමා ඊළඟ නිරවුල් කිරීමේ කොමසාස් ජෙනරාල්තුමා මිනුම්පතිතුමා ඇතුළු සහකාර මිනුම්පතිවරුන් ඊළඟ අමාත්‍යාංශයේ රාජ්‍ය අමාත්‍යාංශයේ අපේ නව ලේකම්තුමා ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාවේ සභාපතිතුමා ඇතුළු අධ්‍යක්ෂ මණ්ඩලය නිලධාරීන් ඇතුළු සියලුම මේ රටේ නිසි කළමනාකරණයෙන් හැමට නිත්‍යානුකූල බලපත්‍රයක් ලබා දෙන්න
ඉතින්
මේ ගැටලුව විසඳා ගන්න කැපවෙන හැම දිනාටම මම මහජන නියෝජිතෙක් විදිහට මගේ ස්තුතිය ගෞරවය පුද
කරමි. ස්තුතිය ඔබතුමාට ගරු ශ්‍රියාණ විජය වික්‍රමමැතිනි ඔබතුමිට විනාඩි 26ක් තිබෙනවා.
ගරු මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි මම විශේෂයෙන්ම මේ අවස්ථාව ලබා දීම සම්බන්ධයෙන් ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන්ම අද මේ අමාත්‍යංශ දෙකක් ගැන අද සාකච්ඡා කරන අවස්ථාවක්. තිරසාර සංවර්ධන සහ වනජීවි අමාත්‍යංශයත් අද දිනේ, ඒ වගේම ඉඩම් අමාත්‍යංශයත් කියන මේ විෂයන් දෙකම ගැන කතා කරන්නට මම බලාපොරොත්තු වෙනවා. විශේෂයෙන්ම ඉඩම් අමාත්‍යාංශය ගැන කතා කරද්දී මේ භූමිය කියන සංකල්පයත් එක්ක තමයි මේ රටේ හැම විනාශයක්ම සිද්ධ වුණේ. මේ රටේ කාලයක් විදේශීය ආක්‍රමණවලට ලක් වුණේ මේ රටේ මේ මහ පොළොව, මේ මහ භූමිය. ඊට පස්සේ LTT ත්‍රස්තවාදීන් විසින් සටන් කරේ මේ භූමිය සම්බන්ධයෙන්. අදත් වෙලාවකට අහන් ඉන්න කොටත් කනගාටුයි. අදත් අපේ රටේ මේ පාර්ලිමේන්තුවේ ඉන්න මේ අපේ සහෝදර මන්ත්‍රීවරුත් මේ භූමිය ගැන තමයි සටන් කරන්නේ, අරගල කරන්නේ. අද මේ රට යම්කිසි ප්‍රජාතන්ත්‍රවාදී ප්‍රවාහයකට ඇවිල්ලා තියෙනවා. අද මේ වෙනකොට රටේ ඉඩම් ගැටලු විසඳගෙන යන අවස්ථාවක ඇත්තටම අතිගරු ජනාධිපතිතුමන් සහජීවනයේ ඇති කරන්නට වැඩ කටයුතු කරන අවස්ථාවක මම අද උදේ පත්තරේ කියවනකොට දැක්කා උතුරු පළාත් සභාවෙන් උතුරු නැගෙනහිර වෙහෙර විහාර හදනවාට උතුරු පළාත් සභාව විරුද්ධයි. යෝජනා වැඩි ඡන්දෙන් සම්මතයි. ඉතින් මේ විදියට අපි මේ රටේ සිංහලද දෙමළද මුස්ලිම්ද එහෙම නැත්නම් වෙනත් ජන වර්ගයක්ද කියන කාරණේ නොසලකා රටේ යම්කිසි එකඟතාවයක් සහජීවනයක් ඇති කරන්න හදන අවස්ථාවකදී විශේෂයෙන්ම දේශපාලඥයන් හැටියට තමුන්නාන්සේලා සියලු දෙනාම මේ ජනතාවගේ සිත් තුළ වෛරය වපුරවන්නේ නැතුව වෛරය තවදුරටත් පැලපදියම් කරන්නේ නැතුව අපි එකට ජීවත් වෙන්න හුරු කරමුය කියන ඉල්ලීම් මං කරනවා. අපිට සිංහල ජනතාවට දෙමළ ජනතාවත් එක්ක ප්‍රශ්නයක් නෑ. අපි එක සංස්කෘතියක ඉන්න අය. අම්පාරේ තියෙන ලොකු කෝවිලක්. හැබැයි මේ කෝවිලට අපි ගිහිල්ලා වැඳුම් පිදුම් කරනවා. අපේ විමධ්‍යගත මුදල් වලිනුත් අපි ඒ කෝවිලට සල්ලි දෙනවා. හැබැයි අපි එහෙම කටයුතු කරද්දී උතුරු පළාත් සභාවේ කියනවා උතුරු නැගෙනහිර වෙහෙර විහාර හදන්න එපා ඒකට විරුද්ධයි කියලා. ඉතින් මම මේ ලංකාදීප පත්‍රයේ මේ වාර්තාව හැන්සඩ් ගත කරන්න ඉල්ලා සිටිනවා. මේ වගේ ක්‍රියාදාමයන් විශේෂයෙන්ම මේ රටේ සාමය ඇති වේවා කියලා හැම මොහොතෙම ප්‍රාර්ථනා කරන කෙනෙක් විදියට මම යුද්ධේ කාලේ යුද්ධය තිබිච්ච ගමක ජීවත් වෙච්ච පුංචි කාලේ ඉඳන් හැදිච්ච කෙනෙක් යුද්ධයේ ආදීනව සිංහල මිනිහටත් දෙමළ මිනිහටත් මුස්ලිම් මිනිහටත් මේ කාටත් එක විදියට දැනුණා. එයින් කවුරුත් දුක් වින්දා ඒ නිසා නැවත එවන් තත්ත්වයක් ඇති නොවේවා කියලා අපි ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම මේ සිය අපි කාගෙත් වගකීමක් තියෙනවා. එවන් තත්ත්වයක් ඇති නොවන්නට ඉංගියකින් හෝ කටයුතු නොකරන වගකීමක් මේ ව්‍යස්ථාදායකේ නියෝජනය කරන මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන මන්ත්‍රීවරු වෙච්ච අපි හැමෝටම තියෙන බවත් මම විශේෂයෙන් සිහිපත් කරන්නට කැමතියි. ඒ වගේම වාසුදේව නානායක්කාර අපේ ජ්‍යෙෂ්ඨ මන්ත්‍රීතුමා එතුමත් කතා කරා අද මේ වෙනකොට විදේශිකයන්ට ඉඩම් ලබා ගන්න අවසරය ලබා දීලා තියෙන නිසා එය මේ රටේ ඉඩම් අයිතියට ඉඩම් හිමිකමට විශාල බලපෑමක් ඇතිවීමින් යනවා. මට දැනගන්නට ලැබුණා දකුණේ වෙරළවඩ කලාපවල ඉඩම් විදේශිකයන් විසින් මිලදී අරගෙන ඒ සම්බන්ධයෙන් කටයුතු කරනවා කියලා. විශේෂයෙන්ම මේ රටේ අපිට ඉතාම පුංචි රටක් තියෙන්නේ. මේ ඉඩම් ප්‍රමාණය මිලදී ගන්නට පැවරීමට හෝ විකිණීමට විදේශිකයන්ට දීලා තියෙන මේ අවසරය නැවැත්විය යුතු බවට මම විශේෂයෙන් මේ ගරු සභාවට යෝජනා කරනවා. ඒ වගේම විශේෂයෙන්ම අද අපේ රට තුල රාජ්‍ය අමාත්‍යතුමා ප්‍රකාශ කරා කූට ලේඛන සකස් කිරීම. වැඩියෙන්ම කූට ලේඛන තියෙන ඉඩම් වලට විශේෂයෙන් එක කාරණයක් තමයි අද මේ දවස්වල මේ ආණ්ඩුවේ නිවාස ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කරන්න විදියක් නැහැ අම්පාර නගරේ. සම්මන්තුරේ ප්‍රාදේශීය ලේකම් අම්පාරේ නවගම්පුර ප්‍රදේශයේ ඉඩම් වලට ඉඩම් බලපත්‍ර දීලා. දැන් ඒ අය මේ ගෙවල් හදන එක නතර කරලා නඩුවකුත් දාලා ප්‍රාදේශීය ලේකම්තුමියත් ඉතිකාරයක් කරලා හමුදාවත් ඉතිකාරයෝ කරලා නඩුවක් දාලා තිනවා. ඒ වගේමයි අම්පාරේ පොතුවි ප්‍රාදේශීය ලේකම් කොට්ටාෂේ කොහෙන් ආපු බලපත්‍රද දන්නේ? ලාහුගල ප්‍රාදේශීය ලේකම් කොට්ටාෂේට පොතුවිල් වලින් බලපත්‍ර දීලා. ඉතින් මේ වගේ කූට ලේකන හදාගෙන ඉඩම් ජාවාරමේ යෙදෙන ජාවාරම් කරුවා ඉන්නවා මේ රටේ. ඒ වගේම අම්පාර දිස්ත්‍රික්කයේ මහා විශාල ගැටලුවක් තියෙනවා මේ තෘණ භූමි සම්බන්ධයෙන්. දෙමළ ජනතාවත් සිංහල ජනතාවත් මුස්ලිම් ජනතාවත් තුන්ගොල්ලම එක එකට ජීවත් වෙන මේ දිස්ත්‍රික්කේ මේ තෘණ භූමි ටික බෙදා ගන්න බැරුව මහා අරගලයක කටයුතු කරමින් යනවා. ඉතින් මේවා විශේෂයෙන්ම තම තමන්ට තියෙන අයිතියේ සීමාව හඳුනා නොගෙන අර දැඩි තණ්හාවත් එක්ක පුළුවන් තරම් ඉඩම් අල්ලගෙන යාමේ ප්‍රතිඵල නිසා ඇති වෙච්ච දේවල්. මේ රටේ ආයේ මොනවා හරි කලබලයක් ඇති වෙන නැති වෙන්නේ ආයේ ඉඩම් නිසා තමයි. ඉතින් ඒ නිසා අපි මේ රටේ මේ තියෙන ප්‍රශ්නේ අපි මේ විදිහට විසඳ ගන්නට කටයුතු කරන්නට ඕනේ. ඒ වගේම අපි කාටවත් කියන්නට බැහැ අපිට යම්කිසි සීමාවක් තියෙන්න ඕනේ ඉඩම් වල ඉල්ලන ඉඩම් වල ප්‍රමාණය. හැම මිනිහෙකුටම මේ රටේ අනාගත පරම්පරාවෙන් අපි ඉඩම් ඉතිරි කරන්නට ඕනේ. දැන් මේ සාකච්ඡා කරන විදිහට මේ ඉල්ලීම් කරන විදිහට මේ රටේම ඉඩම් හැමෝම පාවිච්චි කරලා තියෙනවා. ඒක වෙන්න බෑ. යම්කිසි ප්‍රමාණයක් තමයි පාවිච්චි කරන්නට පුළුවන් වෙන්නේ ඉඩම් ඉඩම්. රජයේ ඉඩම් තියෙන්නේ 82%ක් දැන් නම් රජයේ ඉඩම් නැතුව ඇති. ඒ කාලේ තිබ්බට දැන් ගොඩක් පවරාදීම් කළා. නමුත් රජයේ අයිතිය තියාගෙන තමයි දීලා තියෙන්නේ රජයේ මගින් පවරපු ඉඩම්. ඉතින් ඒ නිසා විශේෂයෙන්ම අපේ රටේ ඉඩම් කළමනාකරණයක් ඇති කිරීමට ගරු ඇමතිතුමනි විශේෂයෙන්ම පියවර ගන්නට ඕනේ. නැත්තම් මේ තණ්හාව ආශාවත් එක්ක මේක කොතනින් අවසන් වෙන කාරණයක්ද කියන අපිට බෑ. ඒ වගේම නිවාස හදන්න ඉඩම් දෙද්දි විශේෂයෙන්ම අපි දැක්කා පහුගිය ආණ්ඩු කාලය තුළ අපි සංවර්ධනයට විශාල වශයෙන් දායක වුණා. මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ ආණ්ඩුවේ වැඩපිළිවෙල ඉදිරියට ගෙනියන්න අපි ගොඩක් වැඩ කරා. ඒ වෙලාවේ දැක්කා කලමනාකරණයක් නැතුව නිවාස හදපු නිසා යටිතල පහසුකම් දෙන්න, පාරවල් හදලා ඉවර කරන්න, විදුලිය දීලා ඉවර කරන්න, වතුර දීලා ඉවර කරන්න මේවා එකක්වත් ඉවර කරගන්න බෑ. ඒ නිසා එක තෝරාගත් ස්ථානවල දැන් ඉතින් ඉඩම් ගොඩක් ඉවරයි. නමුත් තව ඉඩම් ටිකක් තියෙනවනේ. ඒ තියෙන ඉඩම්වල පදිංචි ගම් විදියට ඒ තැන්වල හදලා වගාබි වෙනම පිහිටවන්නට කටයුතු කරන එක හොඳයි කියන යෝජනාව මාගේන. ඒ වගේම විශේෂයෙන් ඉඩම් කාර්ය සංග්‍රහය යටතේ ඉඩම් කොමසාරිස්තුමා මගින් ලබා දෙන බලපත්‍ර විශේෂයෙන්ම කාන්තාවන්ට සමානාත්මතාවයේ අයිතිය උල්ලංඝනය කරමින් තමයි ලබා දෙන්නේ. ඒ ඉඩම්වල අයිතිය යන්නේ හත්තන උපලේඛනයෙන් පිරිමියට. ඉතින් විශේෂයෙන්ම මේ තත්ත්වය නැති කරන්නට අපි ඒ කාලේ යෝජනා කරලා තිබුණා.
ගරු ඉඩම් ඇමතුමා.
ඕ යෝජනාව දැන් 50 සංශෝධනය කරන්න අපි කටයුතු කරගෙන යනවා. ඒ අසමානතාවය නැති කරන්න.
ඒක බොහොම ස්තුතියි ගරු ඇමතුමනි. කාන්තාවන් විදියට මේ රටේ සියලුම කාන්තාවන් ලබන ජයග්‍රහණයක් එය. ඒ වෙනුවෙන් මම ස්තුතිවන්ත වෙනවා. අපි ආණ්ඩුව තියද්දිත් අපි මේ යෝජනා ගෙනාවා, වැඩේ කරන්න බැරි වුණා. ඒ ගැන ගොඩක් සතුටු වෙනවා. ඉතින් ඒ වගේම අද මේ වෙනකොට රජයේ ඉඩම් තියෙන පළාත්වල විශාල ගැටලුවක් තියෙනවා. මම මේ කිව්වා වගේ ඉඩම් කාර්ය සංග්‍රහයේ ඒ කාන්තාවන්ට තිබි අයිතිය අහිමි කරලා තිබුණා වගේම ඒ උපලේඛණයේ අනුවත් මේ ගම් පළාතකවත් නැති සමහර වෙලාවට මේ රටේවත් නැති කෙනෙකුට තමයි අයිතිය යන්නේ උපලේඛණයේ වැඩිමහල් දරුවට යනකොට. ඉතින් ඒ නිසා භුක්තියේ ඉන්න කෙනාට මේ දේපළ භුක්ති විඳමින් ඉඩම සංවර්ධනය කරමින් දේපළේ ඉන්න කෙනාට අයිතිය ලබා ගත හැකි ක්‍රමවේදයක් සැකසිය යුතු වෙනවා. එහෙම නැති වෙච්ච අවස්ථාවල විශාල ප්‍රශ්න මතුවලා පිටපළාත්වල ඉන්න සහෝදරයෝ ඇවිල්ලා දේපළ විකුණලා දානවා, කොහොම හරි අතයට සල්ලි ටික ගන්නවා, අර හැමදාම පදිංචි වෙලා දුක් විඳගෙන හිටපු මිනිස්සු එළියට දානවා. ඉතින් මේ වගේ තත්ත්වයන් මේ නීතියේ තියෙන අඩුපාඩු වර්තමානයට ගැලපෙන විදියට වෙනස් කළ යුතු වෙනවා. ඒ වගේම ඉඩම් සම්බන්ධයෙන් කතා කරද්දී අපි කවදාවත් මේ රටේ ඉන්න හැම ජන කොටසකටම තමන්ට ජීවත් වෙන්න ඉඩමක් වගා කරගන්න වගාබිමක් තිබිය යුතුය කියන අයිතිය පිළිගන්නවා. හැබැයි අපි දැක්කා වන්නි දිස්ත්‍රික්කේ පදිංචි සිංහල ජනතාවට යන්නේ කිව්වා. හැබැයි අපේ රටේ අද උතුරු නැගෙනහිර සිංහල පන්සල් විහෙර විහාර හදන්න එපා කියලා මෙහෙම තර්ජනය කරනකොට අනිත් පළාත්වලින් දෙමළ මිනිස්සුන්ට මුස්ලිම් මිනිස්සුන්ට යන්න කියලා කවුරු හරි කිව්වොත් ඒක සාධාරණද? ඒ වගේ තමයි උතුරු නැගෙනහිර විශාල සිංහල බෞද්ධ පිරිසක් ඉන්නවා. විශාල මහා මේ රටේ තිබිච්ච වැඩිම ඉපැරණි සිද්ධස්ථාන බුදුන් වැඩිය දීගවාපියත් එක්ක තියෙන්නේ මේ අම්පාර දිස්ත්‍රික්කේ, අපි ජීවත් වෙන දිස්ත්‍රික්කේ. ඉතින් මේ වගේ මේවා පොළව උහුලන්නේ නැති අසාධාරණ කතා විදියටයි අපි දකින්නේ. අපි ඒ නිසා විශේෂයෙන්ම මේ තත්ත්වයන් යලි උතුරු පළාත් සභාවෙන් ප්‍රකාශ නොවේවා. ඒ වගේම මේ කතාව මම හෙලා දකිනවා. ඒ වගේම වනජීවි දෙපාර්තමේන්තුව සහ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව අතරත් මේ සභාවේ ඉන්න සියලු මන්ත්‍රීතුමන්ලා පිළිගනී අවුරුදු 30ක් 40ක් 30 වගා කරපු හේන් ගොවි තැන් කරපු ඉඩා මේ යුද්ධ ඉවර වුණාට පස්සේ ඇවිල්ලා වනජීවි එකත් වන සංරක්ෂණ එකත් ඇවිල්ලා මහින්ගල් දාගත්තා. අද මේ මිනිසුන්ට යන්න කියනවා. හැබැයි මේ මිනිසුන්ට ගිහිලා වෙන වගා කරගන්න තැනක් නැහැ. මේ ජාවාරංකාරයෝ ගැන නෙමෙයි මම මේ කතා කරන්නේ. පහුගිය දවස්වල අම්පාරේ මේ වාවින්නේ මේ නගරෙට ළඟ දඩක් ගහලා තිබුණා හේන් සුද්ධ කරා කියලා. හැබැයි මේ අවුරුදු 30ක් 40ක් තිස්සේ වගා කරපු වගාවි. ඊට පස්සේ අපි ඒක කතා කළා. ප්‍රාදේශීය ලේකම් පවා තහවුරු කරලා තිබුණා මේ මිනිස්සුන්ගේ අයිතිය. ඒ ගමන වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවේ ඒ සම්බන්ධයෙන් සාධාරණ ඉටු කරන්නට කටයුතු කරා. ඉතින් ඒ වගේ මේ මායිංගල් දැමීමේදී මිනිසුන්ගේ වැසිකිළියත් යනවා මේ මායිම ඇතුළට. මේ වගේ ප්‍රායෝගික නොවන තත්ත්වයන් රට තුළ යම් යම් තැන්වල ඇති වෙලා තියෙනවා. මේවා ප්‍රායෝගිකව විසඳන්නට ආණ්ඩුවක් විදියට උපදෙස් දෙන්නේ කියන ඉල්ලීම තමන්ගේ නිලධාරීන්ට මම කරනවා. ඒ වගේම විශේෂයෙන් අයවැය යෝජනාවේදී ප්‍රකාශ වුණා මාදුරුවේ ප්‍රදේශයෙන් අක්කර 20,000ක් නැවත ව්‍යාපාරික ප්‍රජාවට මට තේරෙන විදිහට අක්කර 1000 බැගින් එක ආයෝජකයෙකුට ඒ විදිහට දෙන්න යෝජනාව. විශේෂයෙන්ම ගරු ඇමතුමනි, මේ ප්‍රශ්නය වනජීවි දෙපාර්තමේන්තුවටත් අද කතා කරන මේ තිරසාර සංවර්ධනයටත් මේ කරුණු දෙකටම බලපාන කාරණය. වනජීවි කලාපයක් විදියට සමහර විට මේ ඉඩම් මහවැලි ඉඩම් වෙන්නට පුළුවන්. හැබැයි අද පොළොන්නරුව දිස්ත්‍රික්කය, අම්පාර දිස්ත්‍රික්කය, අනිත් පැත්තේ මඩකලපුව, අනිත් පැත්තේ මොනරාගල, මේ හතර වටේටම ඉන්න බෑ. ගේ ඇතුළටත් අලි පනිනවා. ගේ ඇතුළටත් වල් අලි පැනලා මිනිස්සු හොඬෙන් ඇදලා අරන් මරනවා. මේ මාස දෙකක් නෑ අම්පාර කුමාරිගම උහන කුමාරිගම ප්‍රදේශයේ ගේ ඇතුළට ගිහිල්ලා අලිය මිනිහා ගත්තේ. එහෙම ඉතින් මෙච්චර බරපතල ප්‍රශ්නයක් තියෙන මේ රටේ විශේෂයෙන්ම මේ මාදුරෝය රක්ෂිතය කියන්නේ වල් අලි දහස් ගාණක් ජීවත් වෙන ප්‍රදේශයක්. ඒ වගේ මේ රටේ වැඩිම අලි ගහනයක් තියෙන පළාතක් මං සංඛ්‍යාලේඛන වලින් කියන්න. හැබැයි මේ 2011 සංඛ්‍යාලේඛනේ තමයි තාම තියෙන්නේ. ඒ සංඛ්‍යාලේඛනේ මහවැලියේ ඉන්නවා 2011 වසර වෙනකොට අලි 1751ක්, වයඹ අනුරාධපුරයේ වයඹ හා අනුරාධපුරයේ 1189යි. මේකත් පොළොන්නරුවත් එක්ක නැගෙනහිරට සම්බන්ධ වෙනවා. දකුණ හා ඌව මොනරාගල පැත්තෙන් මේ අලි කණ්ඩායම සම්බන්ධ වෙනවා 1086යි. නැගෙනහිර 1573යි. රටේම මුළු අලිගහනේ 5879ක් එනකොට 5599ක් මෙන්න මේ කොටුව ඇතුලේ තමයි මේ සැරිසරන්නේ. ඉතින් ඒ නිසා මේ ප්‍රදේශයේ තව දුරටත් ඉඩම් මේ වෙන දේවල් වලට යොදා ගැනීමේදී තෘණ භූමි පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා. අද මේ වෙනකොට මාදුරුවය හරකුත් හදන්නේ මාදුරුවය, අලි ඉන්නෙත් මාදුරුවය. ඉතින් දැන් මේ මහා විශාල ගැටලුවක් කිරිහරක් හදන අය අතරත්, ඒ වගේම මේ වන සතුන් අතරත්, වන අලි අතරත් ඇති වෙලා තියෙන අවස්ථාවක ඉතින් මේක බොහොම පරිස්සමෙන්. මම දන්නේ මේ අක්කර 20,000ක් තව එලි කරොත් මේ අම්පාර, පොළොන්නරුව, මඩකලපුව, අනිත් පැත්තේ ලාහුගල පොතුවිල් පැත්ත, අනිත් පැත්තේ මොනරාගල සියඹලාණ්ඩු මායිම, මේ පළාත් ගම් පළාත්වල මිනිස්සුන්ට ගෙවල් අතහැරලා යන්න වේ. ඉතින් ඒ නිසා මේවා විශේෂයෙන්ම මේ වන අලින්ගේ ප්‍රශ්නය මේ රටේ මේ වෙනකොට තියෙන විශාලතම ගැටලුවක් බවට පත් වෙලා තියෙනවා. අර තිරසාර සංවර්ධනය, Sustainable Development Goals කියන මේ තිරසාර සංවර්ධනය ළඟා කරගත නොහැකි දියුණුකම පිටුදකීමට නොහැකි ප්‍රධානතම සාධකය තමයි මේ අලින්ගෙන් සිදුවෙලා තියෙන මේ හානිය. අලි සිදු කරන හානිය අද ගම්බිම් වලට වැදිලා වගාවි විනාශ කරනවා, ගෙවත්ත විනාශ කරනවා, ගෙවල් ටික කඩනවා, ජීවිතේ නැති කරනවා. අම්පාර දිස්ත්‍රික්කේ මේ වෙනකොට මේ මාසෙ 11ට 10 දෙනෙක් මරලා තියෙනවා. 10 දෙනෙක් මිනිස්සු මැරිලා තියෙනවා. හැබැයි අම්පාරක සම්පත් නැ වන ජීවි අමාත්‍යංශෙට සේවකයෝ 50ක් විතර ඕන තව මේ අම්පාර ටික පාලනය කරන්න. වටේටම අලි ගහණයක් තියෙන පළාතක් විදියට. ඒ වගේම තව කාර්යාල පිහිටුවිය යුතු තියෙනවා. ගලපිට ගල ගමට ඒ ආශ්‍රිත මඩකලපු දිස්ත්‍රික්කෙත් ගම්මාන එක්කම රැකගන්නට ගලපිට ගල ගමේ වනජීවී කාර්යාලයක් පිහිටුවිය යුතුව තියෙනවා. ඒට සම්පත් ලබා දීමට අපිට අවශ්‍යයි. ඒ වගේම අම්පාර, මහාඔය සහ අක්කරපත්තු කියන අක්කරපත්තු තිරික්කෝවිල් ප්‍රදේශ එකතු කරලා අලි පාලන ඒකක පිහිටුව යුතු තියෙනවා. මොකද අලි පාලන ඒකක පහුගිය කාලේ එකක් දෙකක් හෝ අම්පාරේ තිබුණා. දැන් ඒකත් ඇහිලා දැන් මුකුත්ම නැහැ. අලි ඕන විදියට ගම් වදිනවා, ඕන විදියට ගම විනාශ කරනවා, ඕන විදියට මරනවා මිනිස්සු ටික. අලිත් මැරෙනවා මේ අතරේ. දැන් අපි මිනිස්සු ගැන මම පළවෙනියට හිතන කෙනෙක්. අපි මිනිස්සු ගැන පළවෙනියට හිතන්නට ඕනේ. සතුන්ගේ අයිතිවාසිකම් වගේ. ඉතින් විශේෂයෙන් අපි මේ අලි මිනිස් ගැටුම අවම කරන්නට මම හිතන්නේ නැහැ. මේ අලි මිනිස් ගැටුම අවම කරගන්නට බැරි වුණොත් මේ තිරසාර සංවර්ධන ඉලක්කවලට අපේ රටට යන්න පුළුවන් ඇයිද කියන කාරණේ. ඉඩම් සම්බන්ධයෙන්ුත් එහෙමයි. දිලිඳු බව නැති කරලා මේ රටේ ආර්ථික, සමාජීය, පාරිසරික වශයෙන් තුලනයක් ඇති කරලා මේ රට ඒ තිරසාර සංවර්ධන ඉලක්ක කරා ගෙන යාමට හැකියන්නේ නැහැ. අපි විශේෂයෙන්ම මේ වනජීවී ප්‍රශ්නය විසඳා ගන්නට අපිට නොහැකි වුණොත්, ඒ වගේම විශේෂයෙන් අපේ මහඔය ප්‍රදේශය, පරියතලාව ප්‍රදේශය, දෙහිඅත්ත කණ්ඩිය, උහණ විශාල ගම් වට කරලා අලි ගහණය පැවතින පළාතක් දමනත් එහෙමයි. ඒ වගේම අනිත් පැත්තෙන් ගත්තම සම්මන්තුරේ ප්‍රදේශය, පොතුවිල්, සෑම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාශයකම අම්පාර දිස්ත්‍රික්කේ මේ මහා තර්ජනයකට ලක් වෙලා විශාල විනාශයක් සිදුවෙමින් යනවා. ඉතින් විශේෂයෙන්ම අපි අතිගරු ජනාධිපතිතුමන්ගේ මේ නීල හරිත වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරද්දී අපි විශේෂයෙන්ම ඉඩම් සම්බන්ධයෙන් මේ වන අලින්ගෙන් සිදුවන මේ හානිය වගේම
මන්ත්‍රීතුමිය ගොඩනැගීමේ විනාඩි දෙකක් තිබෙනවා.
කැලෑ වැවීම සිදු කළ යුතු වෙනවා. ඒ වගේම තෘණ භූමි සතුන් වෙනුවෙන් තෘණ භූමි හදන්නට ඕනි. සතුන් වෙනුවෙන් වැව් හදන්නට ඕනි. අපි මිනිස්සුන්ට මේවා හදනවා වගේම මේ රටේ මේ රට බලාපොරොත්තු වෙන මිනිස්සුන්ටත් සත්තුන්ටත් දෙගොල්ලන්ටම ජීවත් වෙන්න පුළුවන් පරිසරයක් ගොඩනගන්නට නම් මෙය නිසි කළමනාකරණයකින් ඉටු කළ යුතුය කියන කාරණා සඳහන් කරමින් මා නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
Thank you. ශ්‍රියානි විද්‍යාවික්‍රම මන්ත්‍රීතුමිය
හන්සාඩ් ගත කරන්න ඉල්ලීමක් කරා. ඒට ඉඩ ලබා දෙන ලෙස
හොඳයි ඔබතුමිය හන්සාඩ් කරා. Honorable ma'am Vijayakala Maheshwara.
Thank you. சபைக்கு தலைமை தாங்கும் கௌர உறுப்பினர் அவர்களே, இன்றைய காணி அமைச்சின் குளிநில விவாதத்தில் கலந்து பேசுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு முதற்க நன்றியை தெரிவித்துக் கொண்டு எங்களுடைய எங்களுடைய வடக்கு கிழக்கை எடுத்துக்கொண்டால் 2015 முன்னர் இராணுவப்படியில் இருக்கப்பட்ட எங்களுடைய காணிகளை நாங்கள் பாரிய போராட்டத்தின் மத்தியில் போராடி கொண்டிருந்த வேளை நல்லாட்சி அரசாங்கத்தின் ஊடாக நாங்கள் ஆட்சியை மாற்றி எங்களுடைய வலிவடக்கு பிரதேசம் உட்பட 5000 ஏக்கர் காணிகளை எங்களுடைய நல்லாட்சி அரசாங்கம் விடுவித்து தந்திருக்கின்றது. அதற்காக எங்களுடைய வடக்கு கிழக்கு மக்கள் சார்பில் அவர்கள் எங்களுடைய இந்த மக்கள் சார்பில் அரசாங்கத்துக்கு நன்றியை தெரிவித்துக் கொண்டு அதேபோல் எங்களுடைய இன்னும் 6000 ஏக்கர் காணிகள் வெளிவடக்கிலே இராணுவ கட்டுப்பாட்டுக்குள் இருக்கின்றன. அந்த காணிகள் வந்து எங்களுடைய தனியார் காணிகள். கடந்த காலங்களில் எங்களுடைய இந்த தனியார் காணிகளை கடந்த கால அரசாங்கம் அத்துமூறி 25 வருட காலமாக பிடித்து வைத்திருக்கின்றது. இந்த தனியார் காணிகளை நல்லாட்சி அரசாங்கத்தின் ஊடாக மிகுதி காணிகளையும் விட வேண்டும் என்று இந்த அரசாங்கத்தை கேட்டுக்கொள்கின்றேன். அதேபோல் எங்களுடைய கிளிநொச்சி மாவட்டத்தை எடுத்துக்கொண்டால் இரணதீவு பிரதேசம் 25 வருட காலமாக கடற்படையினரின் கட்டுப்பாட்டில் இருக்கின்றது. ஆனால் இன்று யுத்தம் முடிவடைந்து விட்டது. அத்தோடு நல்லாட்சி அரசாங்கம் என்று 2 வருட காலமாக நடந்து கொண்டு வருகின்றது. ஆனால் எங்களுடைய அந்த இரணதீவு பிரதேசத்துக்கு இன்னும் எங்களுடைய 400 குடும்பங்கள் இரணிமா நகரத்திலே வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். அவர்களை மீள குடியேற்றம் செய்ய வேண்டும். அவர்களுடைய வாழ்வாதாரம் பாதிக்கப்பட்டுக் கொண்டிருக்கின்றது. வாழ்வாதாரத்துக்கு செல்ல விட வேண்டும். அதேபோல் எங்களுடைய கிளிநொச்சி மாவட்டத்தை எடுத்துக்கொண்டால் அங்கே தனியார் காணிகள் 15 தனியாருடைய காணிகளை இராணுவம் பிடித்து வைத்திருக்கின்றது. அதை நாங்கள் விடும்படி பலமுறை கூறியிருந்தும் அவர்கள் விடுவதாக கூறியிருந்தும் இன்னும் விடவில்லை. ஆனால் இன்று 15 தனியார்களும் தங்களுடைய காணிகளை தரும்படி பலமுறை எங்களிடம் அலைந்து திரிகின்றார்கள். அதேபோல் அவர்கள் 2 மாதத்திற்கு முன்னர் பரவிப்பாஞ்சான் பிரதேசத்திலே அவர்கள் உண்ணாவிரத போராட்டத்திலும் ஈடுபட்டிருந்தார்கள். 2 கிழமை தொடர்ந்து அவர்கள் உண்ணாவிரத போராட்டத்தில் ஈடுபட்டிருந்த வேளை எங்களுடைய எதிர்க்கட்சி தலைவர் அங்கே சென்றிருந்தார். கட்டாயம் நாங்கள் இதை அரசாங்கத்திடம் பேசி இந்த காணிகளை விடுவித்து தருவதாக கூறியிருந்தும் அவர்கள் உண்ணாவிரத போராட்டத்தை கைவிடவில்லை. அதற்கு பிறகு நான் அந்த இடத்துக்கு என்னிடம் அவர்கள் தொலைபேசியில் தொடர்பு கொண்டார்கள். அந்த வேளை நான் அவர்களுக்கு ஒரு வாக்குறுதியை கொடுத்திருந்தேன். பாதுகாப்பு அமைச்சின் செயலாளருடன் தொடர்பு கொண்டுதான் நான் அந்த வாக்குறுதியை கொடுத்திருந்தேன். 3 மாதத்திற்குள் நாங்கள் அந்த இடத்தை கட்டாயம் உங்களிடம் கையளிப்போம் என்று. ஆனால் அடுத்த மாதம் 8ஆம் தேதி அவர்களுடைய 3 மாத கால எல்லை முடிகின்றது. இதற்குள் இந்த காணிகளை 15 குடும்பங்களின் காணிகளை அவர்களுடைய பெயர்களை நான் இந்த என்னுடைய பேசும்போது இந்த கன்சார்ட்டிலே சேர்த்துக் கொள்ளும்படி கேட்டுக்கொள்கின்றேன். அவர்களுடைய காணிகள் கட்டாயம் இந்த நல்லாட்சி அரசாங்கமானது அவர்களுக்கு பேரப்படுத்த வேண்டும். ஏனென்று சொன்னால் அவர்களுடைய சொந்த காணிகள் அவர்களுடைய வாழ்வாதாரம் பாதிக்கப்படுகின்றது. 25 வருட காலமாக போர் யுத்தம் காரணமாக நாங்கள் பேசாது இருந்த வேளை இன்று யுத்தத்தை முடிவுக்கு கொண்டு வந்து 7 வருடம் ஆகிவிட்டது. அதற்கு அப்பால் இன்று நல்லாட்சி அரசாங்கம் 2 வருடம் ஆகிவிட்டது. இந்த காணிகளை கொடுக்க வேண்டும் என்று எங்களுடைய காணி அமைச்சர் இன்று சபையில் இருக்கின்றபடியினால் அவருடைய கவனத்திற்கு கொண்டு வந்திருக்கின்றேன். அதேபோல் எங்களுடைய வெளிவடக்கு பிரதேசத்தை எடுத்துக்கொண்டால் எத்தனை ஆலயங்கள் இன்றும் பூட்டப்பட்ட நிலையில் தான் இருக்கின்றது. அந்த பிரதேசம் இன்னும் 6,000 ஏக்கர் காணிகள் ராணுவ வசம் உள்ளது. அங்குள்ள ஆலயங்கள், தேவாலயங்கள், பள்ளிவாசல்கள் இன்னுமே பூட்டப்பட்ட நிலையில் எங்களுடைய தமிழ் மக்கள் விளக்கு வைக்க முடியாத நிலையிலும் இன்று அந்த கோயிலுக்கு சென்று வழிபட முடியாத நிலையில் இருக்கின்றார்கள். அதே அந்த வேளைகளில் எனக்கு முன்னர் பேசியிருந்த எதிர்கட்சி உறுப்பினர் ஸ்ரீயானி விக்ரமரத்ன அவர்கள் கூறியிருந்த இவர்கள் இனவாதத்தை தூண்டுவதாக எங்களுடைய வடக்கு மாகாணத்திலே பன்சாலைகளை அமைப்பதற்கு தடை என்று எங்களுடைய சொந்த காணிகளுக்கு செல்வதற்கு இவர்கள் தடை விதித்திருக்கின்றார்கள். அவர்கள் பன்சாலை அமைப்பதற்கு நாங்கள் தடை விதித்த நாங்கள் எந்த விதமான இனவாதத்தையும் தூண்டவில்லை, தடை விதிக்கவும் இல்லை. ஆனால் உங்களுக்கு இருக்கின்ற அதிகாரம் உரிமை அனைத்தும் எங்களுடைய சிறுபான்மையின மக்களுக்கு இருக்கின்றது. அதாவது எங்களுடைய சிங்கள மக்கள் எப்படி வாழ்கின்றார்கள், அதே போல் எங்களுடைய முஸ்லீம் தமிழ் மக்கள் வடக்கு கிழக்கில் மலையம் உட்பட அவர்கள் வாழ்வதற்கு எங்களுக்கு உணர்வுகள் இருக்கின்றன. இவர்களுக்கு இருக்கின்ற உணர்வுகள் போல் தான் எங்களுடைய சிறுபான்மையின மக்களுக்கும் இருக்கின்றன. இவர்கள் கூறுவது போல் எங்களுடைய வடமாகாணத்தை எடுத்துக்கொண்டால் நாகவிகார நாகதீப அதே போல் தம்புகுள பட்டினத்துக்கு தெற்கிலிருந்து எத்தனையோ பெரும்பான்மை இனத்தவர்கள் வந்து வழிபட்டு போவதை நாங்கள் கண்ணாலும் பத்திரிகை மூலமும் தொலைக்காட்சி மூலம் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. ஆகையால் எங்களுடைய சொந்த காணிகளை விடும்படி நாங்கள் இந்த சபையில் எங்களுடைய கௌரவ அமைச்சர் அவருடன் கேட்டுக்கொள்கின்றேன். அதே போல் எங்களுடைய ஜாழ்ப்பாண பிரதேசத்திலே கோப்பாய் பிரதேசத்திலே ராணுவம் குடிகொண்டு இருக்கின்றது தனியார் காணிகளை. அதே போல் அங்குள்ள பரணி கொடிகாமம் பகுதியிலே ராணுவம் குடிகொண்டிருக்கு. அதே போல் எடுத்துக்கொண்டால் வெல்வட்டி துறையிலே எல்லாம் குளம் பகுதியை ராணுவம் குடிகொண்டிருக்கின்றது. அதே போல் ஆலங்குளம் துயிலும் இல்லம், முள்ளியவளை அலம்பில் துயிலும் இல்லம், கணிக்காடு துயிலும் இல்லம், தேராவில் துயிலும் இல்லம், இவைகள் முல்லைத்தீவு மாவட்டத்திலே கடந்த காலத்தில் இருந்தவை. இவைகள் இன்று ராணுவத்தின் கட்டுப்பாட்டுக்குள் இருக்கின்றன. இவைகள் இந்த காணிகளை கட்டாயம் இந்த நல்லாட்சி அரசாங்கமானது விடுவிக்க வேண்டும் என்று கூறிக்கொண்டு அதே போல் ஆண்டான் குளம் பண்டிவிரிச்சான் குளம் மன்னார் மாவட்டத்திலே ராணுவ கட்டுப்பாட்டில் இருக்கின்றன. அதே போல் வவுனியா மாவட்டத்தை எடுத்துக்கொண்டால் ஈச்சான் குளம் வவுனியா மாவட்டத்திலே ராணுவ கட்டுப்பாட்டில் இருக்கின்றது. இப்படியான இந்த பிரதேசங்களை கட்டாயம் நல்லாட்சி அரசாங்கத்தின் ஊடாக விடுவிக்க வேண்டும். ஏனென்று சொன்னால் நாங்கள் கடந்த கால அரசாங்கம் ஆட்சியில் இருந்த வேளை நாங்கள் எதிர்கட்சியில் இருந்து எங்களுடைய காணிகளை விடுவித்து தரும்படி நாங்கள் உண்ணாவிரத போராட்டத்திலே எங்களுடைய வழிவடக்கு துக்கையம்மன் ஆலயத்திலே நாங்கள் இந்த போராட்டத்தில் ஈடுபட்டிருந்த வேளை இன்று எங்களுடைய எங்களுடைய பிரதமராக இருக்கின்ற கௌரவ ரணில் விக்ரமசிங்கே அவர்களும் அந்த உண்ணாவிரத போராட்டத்திலே கலந்து கொண்ட அவருக்கு தெரியும் இந்த தமிழ் மக்களுடைய சொல்லென்னா துன்பங்களை. ஆகையால் அவர் கலந்து கொண்டிருந்தபடியினால் அவருக்கும் தெரியும். ஆகையால் இந்த காணிகளை வெகு விரைவில் தமிழ் மக்களிடம் கையளிக்க வேண்டும் என்று கூறிக்கொண்டு எனது மிகுதி உரியை கன்சாட்டில் சேர்த்துக் கொள்ளும்படி தாழ்மையுடன் கேட்டுக்கொள்கிறேன். நன்றி.
Thank you very much. Honorable Dr. Sivamohan.
இன்றைய இந்த காணி அமைச்சின் வரவு செலவு திட்ட விவாதத்தில் கலந்து கொள்ள சந்தர்ப்பம் தந்த தலைமை தாங்கும் சக கௌரவ பாராளுமன்ற உறுப்பினர் அவர்களுக்கு நன்றிகள். ஒவ்வொரு இனத்திற்கும் வாழ்விடமானது முக்கியமானது. அது சிங்களம், சிங்கள மக்கள், தமிழ் மக்கள், முஸ்லீம் மக்கள் என்ற பேதம் இல்லை. அனைவருக்கும் இது பொருந்தும். தமிழ் பேசும் தமிழர்கள் முஸ்லீம்களின் பூர்வீக பிரதேசம் வடகிழக்கு மாகாணம், வடகிழக்கு மாகாணங்களாகும். இன்று நமது இனப்பிரச்சினையில் முக்கிய இடம் பிடித்துள்ளது இந்த காணி பிரச்சினை. முல்லை மாவட்டத்தை பொறுத்தளவில் இது நமக்கு மிகவும் மோசமான ஒரு தாக்கத்தை ஏற்படுத்தி நிற்கின்றது என்பதை இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். நமது கௌரவ பிரதி அமைச்சர் கூறியது போல் யாழ் மாவட்டத்தில் பெருந்தொகையான காணிகள் விடுவிக்கப்பட்டிருக்கின்றது உண்மை. ஆனால் முல்லை மாவட்டத்தில் 90% காணிகள் இன்று வரை விடுவிக்கப்படவில்லை என்பதை காணி அமைச்சரின் கவனத்துக்கு நான் கொண்டு வர விரும்புகின்றேன். அதிலே முக்கியமாக வட்டுவாகல் பிரதேசம், இது கிழக்கு முள்ளிவாய்க்காலில் அமைந்துள்ள ஒரு பிரதேசம். இந்த பிரதேசம் ஒட்டுமொத்தமாக ஒரு கடல் படையினர் தங்களது கட்டுப்பாட்டின் கீழ் பலாத்காரமாக முகாமிட்டு அதற்கான கொங்கிரீட் வேலிகளும் இட்டு மண் அணைகளையும் அமைத்து தடை செய்து வைத்திருக்கிறார்கள். உண்மையில் இந்த பிரதேசம் எமது மக்களுக்குரிய காணிகள், மக்கள் வாழ்ந்த பிரதேசம். எனவே இந்த பிரதேசத்தை விட்டுத்தர வேண்டும் என்று நாம் பல தடவை மக்கள் ரோட் வீதியிலே இறங்கி போராடி இருக்கிறார்கள். பல தடவைகள் இந்த பாராளுமன்றத்தில் நாங்கள் குறித்து காட்டியிருக்கின்றோம். அது மட்டுமல்ல, இந்த வட்டவாகல் பிரதேசத்தை இராணுவம் தமக்காக அதை சுவீகரிக்க முற்பட்டது. பொதுமக்களையும் அழைத்து அதில் சில சிங்கள சீனாவை சேர்ந்தவர்களும் உரிமை கொண்டாடி இருந்தார்கள். எனவே அவர்களை கூப்பிட்டு அதை சுவீகரிப்பதற்கான நடவடிக்கையை எடுத்திருந்தார்கள். அதற்கு இந்த காணி அமைச்சம் துணை போனது என்பதுதான் உண்மை. அதை எமது மக்கள் வீதி மறியலில் இறங்கி அதை தடுத்திருந்தார்கள். ஏன் அவர்கள் தடுத்தார்கள் என்பதை நாம் பார்க்க வேண்டும். ஏனெனில் இதிலே பெருந்தொகையான தமிழ் மக்களுக்குரிய காணிகள் அங்கு உள்ளடக்கப்பட்டுள்ளன. அந்த பிரதேச வாழ் மக்களுக்குரிய காணிகள் உள்வாங்கப்பட்டிருக்கின்றன. இந்த பிரதேசம் அவர்களுடைய வாழ்வாதாரத்துக்குரிய ஒரு பிரதேசம் என்பது முக்கியமான விடயம். இதில் நந்திக்கடல் கலப்பும் பெரிய கடலும் சேர்ந்த ஒரு பிரதேசம். அவர்களுடைய மீன்பிடி தொழில், இறால் தொழில், சிறு நன்னீர் மீன்பிடி தொழில் ஆகிய பல தொழில்கள் உள்ளடங்கிய ஒரு பிரதேசம். எனவே இது அந்த மக்களுக்கு உரிய பிரதேசம் என்பதால், அந்த மக்களுக்கு உரிய வாழ்வாதாரத்துக்குரிய பிரதேசம் என்பதால் அதை அவர்கள் விட்டு கொடுக்க தயாராக இருக்கவில்லை, விட்டு கொடுக்கவும் முடியாத நிலையில் இருக்கின்றார்கள். அது மட்டுமல்ல, முல்லை நகரத்தில் வாழும் மக்களுக்குரிய வாழ்வியலுக்குரிய பிரதேசமாகவும் இது இருக்கின்றது. இந்த முல்லை மக்கள் அந்த நகரத்தை அண்டியுள்ள இந்த பிரதேசம் ஒட்டுமொத்த மக்களுக்கான பெருந்தொகையான 3000-4000 குடும்பங்களுக்குரிய வாழ்வியல் பிரதேசம். இதிலே ஒரு கடல்படை முகாம் அமையுமானால் அவர்களது நிலை என்ன என்பது ஒரு கேள்வி. இதுதான் அவர்களது எதிர்ப்புகளுக்குரிய காரணங்களாக அமைந்தது. அது மட்டுமல்ல, இந்த விடயம் மாவட்ட அபிவிருத்தி குழுவுக்கு வந்த பொழுது நாம் அதை தெளிவாக சொல்லியிருந்தோம். இந்த வட்டவாகல் பிரதேசம் முல்லைத்தீவு பிரதேசத்துக்குரிய சுற்றுலா மையத்துக்குரிய ஒரு நிலையம். இதை சுற்றுலாத்துறை அமைச்சு இதை பொறுப்படுத்தி இதில் சுற்றுலா அபிவிருத்தியை செய்யுமாக இருந்தால் நாங்கள் உங்களுக்கு ஆதரவு தர தயாராக இருக்கின்றோம். ஏனெனில் இது நமது மக்களின் வாழ்வியலோடு சேர்ந்த விடயம். சுற்றுலா அபிவிருத்தி அமைச்சு அங்கு வந்து அதில் உள்ள அரசகாணிகள் உள்ளது, அந்த அரசகாணிகளை பொறுப்படுத்து சுற்றுலா மையத்தை உருவாக்குவீர்களானால் நீங்கள் எங்களுடன் சேர்ந்து பயணிப்பதற்கு வந்திருக்கிறீர்கள் என்று உங்களுடன் நாங்கள் சேர்ந்து பயணிக்க வருவோம். ஆனால் இங்கு நீங்கள் எடுத்துக்கொள்ளும் விடயம் என்னவென்றால், இந்த காணியை எமது ஒட்டுமொத்த மக்களிடமிருந்தும் பறித்து அங்குள்ள அரசகாணிகளையும் ஒட்டுமொத்தமாக சேர்த்து ஒரு கடல்படை முகாமுக்கு வழங்க முற்பட்டிருக்கின்றீர்கள். கடற்படை முகாமுக்கான பாதுகாப்பு காணிகள் தேவை இல்லை என்று நான் சொல்லவில்லை. அதிலிருந்து 2 கிலோமீட்டர் தூரத்தில் முள்ளிவாய்க்காலில் பெரியொரு முகாம் ஒன்று அமைக்கப்பட்டிருக்கின்றது. எனவே அது அவர்களை அது இன்னும் மேலும் விஸ்தரிக்கக்கூடிய 2000 ஏக்கரை கொண்ட ஒரு பிரதேசம் அங்கு உள்ளது. எனவே அங்கு அந்த கடற்படையினர் செல்வார்களானால் அங்கு அதற்கான எதிர்ப்புகள் வரப்போவதில்லை. அதை விடுத்து எமது மக்களின் வாழ்வியல் பிரதேசத்தில் அதை செய்யாதீர்கள் என்று நாங்கள் ஒரு தீர்மானத்தை எடுத்தோம். மாவட்ட அபிவிருத்தி குழுவில் எடுக்கும் பொழுது இன்னும் ஒரு விடயத்தையும் நாங்கள் முன்வைத்தோம். அதாவது, கடற்தொழில் பல்கலைக்கழகம் ஒன்று உருவாகுவதாக இருந்தால் அது முல்லைத்தீவு, அதுக்கான அனுமதிகளும் வந்துள்ளது. முல்லை மாவட்டத்தில் நாங்கள் ஒதுக்கி கொடுக்கப்பட வேண்டிய காணி இந்த வட்டவாகல் பிரதேசத்தில், முள்ளிவாய்க்கால் கிழக்கு பிரதேசத்தில் உள்ள காணி. எனவே எங்களுக்கான தேவைகள் பல உண்டு. அதை நோக்கிய ஒன்று, சுற்றுலா மையத்துக்கான முக்கியமான பிரதேசமாக அது அமைந்துள்ளது. எமது தொழில் வளம், கடற்தொழில் வளத்துக்குரிய எங்களோட வாழ்வாதாரத்துக்குரிய பிரதேசமாக அமைந்துள்ளது. எமது வாழ்வியலுக்கு எமது மக்களுக்குரிய பிரதேசமாக அமைந்துள்ளது. ஒரு பல்கலைக்கழகம் அமைக்க வேண்டிய தேவை வந்தால் கடற்தொழில் பல்கலைக்கழகம் அமைப்பதற்குரிய பிரதேசமாக அது அமைந்துள்ளது. எனவே இவைய எல்லாவற்றையும் கணக்கில் எடுத்து மாவட்ட அபிவிருத்தி குழுவில் தீர்மானம் எடுக்கப்பட்ட பின் அமைச்சரவையில் ஒரு தீர்மானம் எடுக்கப்படுகிறது. அங்குள்ள ஒரு சில சிங்கள மக்கள் அந்த காணிகளை மீளழிப்பதற்கு சம்மதிப்பதாகவும், ஒரு சீனாக்காரன் அதை வழங்குவதற்கு சம்மதிப்பதாகவும், எனவே அவற்றை தாங்கள் சுயரிப்பு செய்ய வேண்டும், ரிக்விசன் செய்ய வேண்டும் என்று ஒரு தீர்மானம் எடுக்கப்பட்டு அரசு அதிபருக்கு அறிவிக்கப்பட்டுள்ளது. இது நியாயமானதா? இந்த அரசாங்கம் எமது மக்களுக்குரிய அரசாங்கம் என்றால் இதை ரிக்யூசன் செய்து, அதாவது சுயரிப்பு செய்து, அவர்கள் செய்ய வேண்டியது சுயரிப்பு செய்து இதில் ஒரு பல்கலைக்கழகம் அமைப்பதற்கு பாவிக்க விட்டு தர வேண்டும், அல்லது அந்த காணியில் ஒரு சுற்றுலா மையம் அமைப்பதற்குரிய நடவடிக்கைகளை எடுக்க வேண்டும். அதை விடுத்து ராணுவத்துக்கு அதை வழங்க முற்பட்டது இங்கு பாரிய தவறு. எனவே காணி அமைச்சர் அவர்களே, நீங்கள் இந்த விடயத்தை முக்கியமாக எடுத்து இந்த விடயத்துக்கான முற்றுப்புள்ளியை அடுத்த மாவட்ட அபிவிருத்தி குழுவுக்கு முன் நீங்கள் தீர்த்து விட வேண்டும் என்பதை நாங்கள் எதிர்பார்த்து நிற்கின்றோம். ஏனென்று சொன்னால் இது எங்களுக்கு முல்லைத்தீவு மாவட்டத்தில் ஒரு முக்கிய பிரச்சனையாக இருந்து வருகிறது. இரண்டாவது, கேப்பாபிலகு என்ற ஒரு கிராமம், ஒட்டுமொத்தமாக ஒரு கிராமத்தையே ஒரு ராணுவம் விழுங்கியுள்ளது. யுத்த காலத்தில் ராணுவம் உள்ளே நுழைந்தது உண்மை, போராடி யுத்தங்கள் நடந்தது உண்மை, ஆனால் அவர்களுக்கு அந்த கிராமத்தில் இருந்து ஒட்டுமொத்தமாக இது ஒரு அறுதி உறுதி காணிகள். அந்த மக்களின் தென்னந்தோட்டங்கள் உள்ளன, வீடுகள் உள்ளன, அவற்றில் உள்ளே இருந்து கொண்டு அதை வெளியேறாமல் ஒரு ஒட்டுமொத்த கிராமத்தை பிடித்து வைத்திருக்கிறார்கள். இது எத்தனை தடவை கதைத்து விட்டோம், யாருடைய காதிலும் கேட்கவில்லை. இதுதான் இங்கு உள்ள பிரச்சனை. எமது இனப்பிரச்சனை என்பது இதுதான் இங்கு உள்ள ஒரே ஒரு பிரச்சனை. ராணுவம் அந்த கிராமத்தை விட்டு வெளியேறி ஒரு கிலோமீட்டர் தள்ளி இன்னொரு இடத்தில் அவர்கள் அமைப்பார்களே ஆனால் அந்த மக்கள் தங்களது வாழ்வாதாரங்களை வளர்த்துக்கொண்டு தாங்களே வளர்ந்து கொள்வார்கள். இன்று அவர்களது வாழ்வியல் சமநிலை கூட குழப்பப்பட்டுள்ளது. அந்த கிராமம் ஒட்டுமொத்தமாக பாதிக்கப்பட்டுள்ளது, கேப்பாபிலவு என்ற கிராமம். அடுத்ததாக புதுக்குடியிருப்பு என்ற ஒரு கிராமம், அதிலே ஒரு ராணுவ முகாமை மத்தியில் கொண்டு வந்து வைத்துக் கொண்டு மக்கள் 2009 அடித்து விரட்டப்பட்ட பின், வெளியேற்றப்பட்ட பின், யுத்தத்தில் சிக்குண்டு வெளியேறிய பின் அங்கு சென்ற ராணுவம் மக்களின் வீடுகள், சொந்த வீடுகள், கல் வீடுகள் உட்பட கட்டிடங்களுடன் சேர்த்து மறித்து அந்த ராணுவ முகாமை அமைத்து வைத்திருக்கிறார்கள். பல தடவை வெளியேறுவதாகவும் சொல்லியிருந்தார்கள். ஒரு தடவை அவை அனைத்தும் அரசாணிகள் என்று சொல்லி அடையாளப்படுத்தி அதற்கும் சுவீகரிக்க நடவடிக்கை எடுத்தார்கள். மக்கள் திரண்டு அதற்கு எதிர்ப்பு தெரிவித்தார்கள். எத்தனை தடவை எதிர்ப்பு தெரிவித்தாலும் மீண்டும் மக்கள் அமைதி கொள்ளும் பொழுது மீண்டும் அந்த நடவடிக்கைகளில் அவர்கள் இறங்கி இருப்பது அவ்வளவு அழகான ஒரு காரியமாக இருக்கவில்லை. அதேபோல்தான் கொக்லாய் பிரதேசம், மகாவலி, அது நேற்று கதைத்த விடயம், மகாவலி எல்வெளியம் என்ற ஒரு ஒரு போர்வையில் சுவி அந்த சொந்த மக்களின் காணிகளை, அதாவது முல்லைத்தீவு வாழ் பூர்வீக குடிகளை வெளியேற்றிவிட்டு அந்த காணிகளை வேற்றிடங்களில் இருந்து குடியேற்றத்துக்காக அழைத்து வரப்பட்ட சிங்கள மக்களுக்கு கொடுத்திருக்கிறார்கள். அதிலே 55 சிங்கள குடும்பங்களும் அடங்கும். 55 பூர்வீக சிங்கள குடும்பங்களுக்கு கூட அந்த காணிகளை வழங்காமல் அழைத்து வந்த சிங்கள குடும்பங்களுக்கு வழங்கியிருக்கிறார்கள். நான் டிசிசி மீட்டிங்கை சென்ற பொழுது நான் கேட்டேன், ஏன் மஹிந்த ராஜபக்சே ஐயா உங்களுக்கு அப்படி செய்தார், உங்களுக்காவது தந்திருக்கலாமே, ஏன் அப்படி செய்தார்? அவர்கள் சொல்கிறார்கள், அதுவும் அரசியலோ தெரியாது. ஆனபடியால் இப்படியாக காணி விடயங்களில் முல்லைத்தீவு மாவட்டம் மிகவும் மோசமாக பாதிக்கப்பட்டிருக்கின்றது. 90% காணிகள் இதுவரை விடுவிக்கப்படவில்லை என்பது உண்மையான ஒரு விடயம். அது மட்டுமில்ல, ஃபாரஸ்ட் டிபார்ட்மெண்ட், வனவள திணைக்களம் எல்லைகளை போட்டு மக்களின் கிராமங்களுக்குள், அவர்களை அவர்கள் வாழ்ந்த கிராமங்களுக்குள் எல்லை கல்லுகளை போட்டு தங்களது எல்லைகளாக காட்டுகிறார்கள். நான் நினைக்கின்றேன், 72 ஆண்டு எல்லை செய்யப்பட்டது, இன்றும் அதே எல்லையை வைத்துக் கொண்டு எல்லை கல்லை போடுகிறார்கள். ஒரு தவறான விடயம். இதை நாங்கள் எமது மேன்மை ஜனாதிபதிக்கும் நேற்று தெரிவித்திருந்தோம். எனவே மக்களின் வாழ்விடங்களை வனவள பிரிவு ஒரு பக்கம், ராணுவம் இன்னொரு பக்கம் என பிடித்து கொண்டால் மக்கள் எங்கு போய் வாழ்வது? அவர்கள் காட்டுக்கு நடுவே தான் இனி செல்ல வேண்டிய ஒரு நிலைமைக்கு சென்று கொண்டிருக்கிறார்கள். தவறான கருத்துக்களை தென்பகுதியில் பரப்புகிறார்கள். தமிழ் பகுதியில் வனமான சபை அரசியல்வாதிகள் புத்த கோயில்களுக்கு எதிர்ப்பு தெரிவிப்பதாக, அது தவறான கருத்து. எங்கு சிங்கள மக்கள் வாழ்கிறார்களோ அங்கு பௌத்த கோயில் நிச்சயமாக தேவை. எங்கு முஸ்லீம் மக்கள் வாழ்கிறார்களோ அங்கு அவர்களுக்கான கோவில் தேவை. அதேபோல் இந்து மக்கள் வாழும் இடத்தில் தேவை. கிறிஸ்தவர்களுக்கு கிறிஸ்தவ தேவாலயம் தேவை. ஆனால் சிங்கள மக்கள் ஒரு வீதம் கூட வாழாத மாங்குளம் நகரத்தில் ஒரு புத்த கோயிலை அமைத்த பொழுதுதான் அந்த எதிர்ப்பை தெரிவித்திருந்தார்கள். ஒரு வீதம் கூட வாழாத ஒரு இடத்தில் ஒரு புத்த கோயிலை இராணுவம் அமைத்தது, அதைத்தான் எதிர்த்தார்கள். எனவே பிழையான கருத்துக்கள் என்று சொல்லப்பட்டது, அது தவறான கருத்துக்கள். தமிழ் மக்கள் அப்படி எதிர்க்கவில்லை. வவுனியாவில் புத்த கோவில்கள் இருக்கின்றன. விடுதலை புலிகள் இருந்த காலத்திலும் ஜால் நகரில் இருந்த புத்த நாக விகாரை எந்த காலமும் அழிக்கப்படவில்லை, அப்படியே இருந்தது. நாங்கள் பௌத்த மக்களுக்கு எதிரானவர்கள் அல்ல, இனவாதிகள் அல்ல. நாங்கள் எமது உரிமைகளாக போராடிய விடுதலைகள், விடுதலை மக்கள், விடுதலை வேண்டின்ற மக்கள். அதுதான் அந்த விடயத்தில் உண்மை. இன்று இராணுவம்
Honorable Member, you have to wind up by 2 minutes.
I have another 17 minutes.
Yes, by 2 minutes.
Okay, thank you. எனவே அந்த காணிகள் சம்பந்தமான விடயங்களை விடுத்து அடுத்ததாக நான் சொல்ல வருவது என்னன்னா, பண்டாரவன்னியன் போராடிய பொழுது வெள்ளையர்கள் அவர்களுக்காக ஒரு ஞாபகார்த்தத்துக்கு ஒரு கல்லை நட்டிருந்தார்கள் போரில் அவன் தோற்கடிக்கப்பட்ட பொழுது. அதேபோல் எள்ளாளன் என்ற தமிழ் மன்னன் துட்டகை முன்வால் தோற்கடிக்கப்பட்ட பொழுது அன்றாதபுரத்தில் அவனை நினைவு நிறுத்தி ஒரு ஸ்தூபியை நிறுவியிருந்தான். தன் பின்னால் வரும் ஒவ்வொரு அரசர்களும் அதற்கு மரியாதை செலுத்த வேண்டும் என்று துட்டகை மனு ஒரு உத்தரவை இட்டிருந்தான். ஏனென்றால் எள்ளாளன் 70 வயதில் போராடிய பொழுது அது ஒரு தார்மீக யுத்தம். அந்த யுத்தத்தில் இளைய போராளியான துட்டகை மனு அந்த யுத்தத்தில் வெற்றி கொண்டான். ஆனால் இன்று தமிழ் மக்களுக்காக மரணித்த வீரர்களை மட்டுமல்ல, மரணித்த எமது தமிழ் உறவுகளுக்கு கூட நாம் வணக்கம் செலுத்தும் நாளில் மௌன வணக்கம் செலுத்துவதில் என்ன தவறு உள்ளது என்பதைத்தான் நான் கேட்டு நிற்கின்றேன். இது ஒரு அநாகரிகமான செயல். இப்படியான இந்த நாட்கள் வீரர்களுக்குரிய நாட்களில் நாம் வணக்கம் செலுத்துவதை என்ன தவறு? எனவே இந்த வரும் நாட்களில் எமது மக்கள் உயிரிழந்த உறவுகளுக்காக தயவு செய்து வணக்கம் செலுத்த விட்டு தர வேண்டும் என்பதையும் கேட்டுக்கொண்டு அவர்களுக்கு எனது வணக்கத்தையும் இந்த பாராளுமன்றத்தில் தெரிவித்து விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
Thank you very much. Honorable Susanta Punchinilame, you have 10 minutes.
சபாபத்துவனி, விசேஷம் இடமாத்தான்சே அத மத்துமாட்டபடி மதக்கிறதி மக்கள் அந்த கமத்தி மாம விசேஷம் திருக்கோணாமல திஸ்ட்ரிக்கே அவர்து திகக்க திவிச்ச கட்டம்காரி தத்தின்சா அணிகுத் பலாத்துலட்ட வட லகுனே மிக வசன ஜனதாவுக்கே ஒப்பு எமத்தம் பலபாத்திரி தேவால் இத்தாமத்ம மந்தகாமிதமாய் சித்விராட்டி என்ன இது இவகேம விசேஷம் அப்பிட்ட பலப்பான காரண அக்தமாய் அவர்து கண்ணாவாக் அப்பே திஸ்ட்ரிக்கே கண்டலே சீனி கர்மாந்த சாலாவ வெயிலகில்லா ஆண்டு கண்ணாவாக் கருத்தே ஆயோஜகோ கண்ணாவாக் ஆவாத் தாம ஏ ஹரியட்டி கிரியாத்மக வண்ணின் விசேஷம் மேக கிரியாத்மக குரோத் மகிதானே திருக்கோணாமலை டிஸ்ட்ரிக்கேம ஜாத்தின் துணக் வசந்த் டிஸ்ட்ரிக்யாக் ஏ ஹமக் என் குடும்பம் வகையும் மேக்கே பிரதிலாபம் லபாக நியமிட்ட ஹக்கியார்த்தின் மா கரு அமத்துமாகே அவதானிய ஏப்ரி மாதவ யமுக்கரான கேமதி முகத பகுகிய காலே ஆயோஜகே கத்தாய் கீழ கிவ்வா நமுத் அப்பிட்ட தாம எஹி தனன தியாக் சித்திவனவா பேனி நட்டின்சா உத்துமாகியும் பலாபுருத்தியும் எப்படி பந்த யம் பெஹட்லிக்கிறீமா இவகையும் அப்பே திருகுணாமல டிஸ்ட்ரிக்கே தீனவா ரஜே இடம் குச்சுவேலி ஏமாத்தான் நகர கடவாத் வெனி பிரதேசோல 1980 கணங்கள மே இடம் ரஜேட்டு பவரகேன ஏமாத்தான் இவா සංචාරක අමාත්‍යාංශයට ගැසට් කරලා තියෙනවා. නමුත් මෙයා පවරා ගන්නකොට එදා තිබිච්ච වාතාවරණ යටතේ ඒ ඉඩම්වල අයිතිකරුවන්ට හරියාකාරව දැනුම් දීලා නැහැ තමන්ගේ ඉඩම් පවරා ගන්න යනවා කියලා. ඒ වගේම මේගොල්ලන්ගෙන් අහලා නැහැ පවරා ගැනීමට එකඟද කියලා. ඒගොල්ලන්ගෙන් දැනුවත් කළ නැහැ වන්දියක් දෙනවද කියලා. එහෙම නැත්නම් විකල්ප ඉඩමක් දෙනවද කියලා. තාම ඒ වගේ ඉඩම් රාශියක් තියෙනවා. මෙන්න මේ ඉඩම් දැන් හරියාකාරව ඒ පවරා ගැනීම සිදු නොකරුවත් දැන් එහි අයිතිය තියෙන්නේ රජයට. ඒ රජයේ අයිතිය කිව්වම එක්කෝ ටුවරිස්ට් බෝඩ් එක වෙන්න පුළුවන්, එහෙම නැත්නම් වෙනත් නම් ආයතනක් වෙන්න පුළුවන්. හැබැයි දැන් මේවා අවුරුදු ගණනාවක් කවුරුවක්වත් හරි නිසි හොයාබැලීමක් නොකරපු නිසා මේවට හොරෝප්පු හරි ගස්සලා, මේවා හොරුවප්පු හරි ගස්සලා තව අයට විකුණලා ඒ වගේ විශාල වංචාවක් සිදු කරලා තියෙනවා මේ ඉඩම් වලින්. ඉතින් ඒවා ඇත්ත වශයෙන්ම අපරාධ ගණයට ගැනෙන ක්‍රියා. ඉතින් මේවා අපි රාජ්‍ය සේනලේකම්තුමා හරහා ඒ ආයතන වල දැනුම් දීලා තියෙනවා. ඒ වගේම පොලිස්පතිවරයාට දැනුම් දීලා තියෙනවා. හැබැයි මේ වෙනකන් කිසිම ක්‍රියාමාර්ගයක් මේ පිළිබඳව අරගෙන නැහැ. ඉතින් ඒ නිසා මම විශේෂයෙන්ම ගරු අමාත්‍යතුමාගේ අවධානය යොමු කරනවා මේ ඉඩම් ඒ පවරා ගැනීම නීත්‍යානුකූල නොවුනත් දැන් රජයට පවරාගෙන තියෙනවා නම් ඒ ඉඩම් වෙනයම් පිරිසක් විසින් කුමන්ත් එහෙම සැනසුම් සහගතව ව්‍යාජ ඔප්පු හරිගස්සලා ඒවා විකුණලා ඒවායෙන් අකටුතුකම් කරලා තියෙනවා නම් මේ පිළිබඳ පරීක්ෂණයක් පවත්වලා වෙනමම ඒ අයට නිසි දඬුවම් ලබා දෙන්න පොලිස්පතිවරයාට එහෙම නැත්නම් ඒ බාර අයට කටයුතු කරන්න කියලා. ඒ වගේ මේ ඉඩම් නැවත ඒ අයිතිකාරයන්ට මේවා ලබා ගන්නවා නම් ඒවා නිත්‍යානුකූල නැවත ලබා දීලා මේවා විශේෂයෙන්ම මේ ඉඩම් ඉතාම වටිනා ඉඩම්. මොකද මුහුදු තීරයේ අද්දර තියෙන ඉඩම් නිසා සංචාර කර්මාන්තය වැනි කටයුතු වලදී විශාල වශයෙන් අපිට ප්‍රයෝජන ගන්න පුළුවන් ඉඩම්. ඉතින් මේවා ආයෝජකයන්ට දීලා ඒවායින් ඒ ප්‍රදේශයේ ජනතාවට රැකී රක්ෂා ලබා දීමට කටයුතු කරනවා නම් හොඳයි කියලා මම මතක් කරන්න කැමතියි. මොකද එහෙම නැත්තම් විශේෂයෙන්ම වෙන්නේ මේ ක්‍රියාදාම වලට අපි බැරිව නැත්තම් මේ දිගින් දිගටම මෙවැනි ක්‍රියාකාරකම් කරලා අපේ තියෙන ඉඩම් හොරු විනාශ කරලා දානවා. ඒකෙන් විශාල පාඩුවක් රජයටත් ඒ වගේම අපේ සංචාර කර්මාන්තයටත් සිදු වෙන්නට සිදුවීමින් පවතිනවා. ඒ වගේම තමයි අපේ ප්‍රදේශ ගත්තම රජයට අයිති ඉඩම් විශාල ප්‍රමාණයක් තියෙනවා. මුහුදු තීරයේ කලබු තීරයන් වල මේවා හරි කළමනාකරණය කරොත් මේවායින් නිසි ප්‍රයෝජන අපිට ගන්න පුළුවන්. විශේෂයෙන්ම සංචාර කර්මාන්තයට ගැළපෙන පරිසරයන් සහිත ඉඩම් තමයි තියෙන්නේ මේවා. හැබැයි පරිසර පද්ධතිය විනාශ කරන්න නැතුව, එහෙම නැත්නම් කලබු පද්ධතිය විනාශ කරන්න නැතුව ඒ තියෙන නීති රීති යටතේ සබාධර්මයක් රැකෙන පරිදි සංචාරක ව්‍යාපාර සඳහා දෙවොත් අපිට රටට ආදායමත් ඒ වගේම ප්‍රදේශයේ ජනතාවට රැකියා අවස්ථාවත් උදාකර ගැනීමට අවස්ථාව තිබෙන විත්‍ය ගරයමත්තුමාට මතක් කරන්න කැමති. අපිට පුළුවන් මේ පිළිබඳව ඒ තියෙන ස්ථාන දැනුවත් කරලා ලබා දෙන්න. ඒ වගේම තමයි විශේෂයෙන්ම අපේ ත්‍රිකුරාම දිස්ත්‍රික්කයේ ගත්තන් පස්සේ එල්ආසිගේ ඉඩනොත් තියෙනවා. මම හිතන්නේ ඔය එක කින්නිය ප්‍රාදේශිකම් කොට්ටාසිය තුළ එල්ආසික සතු ඉඩම් ප්‍රමාණයක් තියෙන. ඒවත් මොනවද වෙන්නේ කියන එක හරියාකාරව කවුරුත් දන්නේ නැහැ. ඉතින් මේවා එහෙම වෙනකොට මිනිස්සු විසින් මේවා අත්පත් කරගෙන ඒ එල්ආසිකටවත් ඒ අවශ්‍ය කරන නිත්‍යානුකූලව නැතුව මේවත් අර විදිහටම ක්‍රියාත්මක වීමේ හැකියාව තියෙනවා. ඒ වගේම තවත් තියෙනවා ඉඩම් කොටසක් මේ රේල්වේ ඉඩම් කියලා තියෙනවා. එහි තියෙනවා තව මහවැලි ඉඩම් කියලා තියෙනවා. ඒ වගේම ෆොරස්ට් එක ඉඩම් තියෙනවා. ඉඩම් වර්ග 14ක් 15ක් විතර අපේ ත්‍රිකුණාම දිස්ත්‍රික්කයේ තුල තියෙනවා. ඉතින් අපිට පුළුවන් නම් මේ ඉඩම් මෙන්න මේ ආයතන වලට අයිති කියලා වෙන් කර ගන්න ඉස්සෙල්ලාම අපිට නිසි සැනසුමක් ඇතුව අපේ ප්‍රදේශය තුළ මේවා හරියට පරිහරණය කිරීමට හැකියාව ලැබෙනවා. ඒ වගේම මම විශේෂයෙන්ම ඉඩම් අමාත්‍යතුමාගේට යොමු කරන්න කැමතියි. පහුගිය කාලේ තිබ්බා ආයෝජකින්ද ඉඩම් මෙච්චර ප්‍රමාණයක් ත්‍රිකුණාමල නගරයෙන් එහෙම නැත්නම් වරාය ආශ්‍රිතව ලබා දෙනවා කියලා. හැබැයි අපි වරාය ආශ්‍රිතව ලබා දෙනවා කියලා කිව්වන් පස්සේ තාම අපි කවුරුත් දන්නේ නැහැ නිශ්චිත වශයෙන් මොන මොන ප්‍රදේශවලින්ද මේ ඉඩම් ලබා දෙන්න යන්නේ කියලා. මොකද එහෙම එහෙම අපිට දැනගත්තොත් අපිට පුළුවන් මහජනතාවත් ඒවා ඒ ගොඩාක් වශයෙන් පදිංචිලා ඉන්න නිසා ඒ ඉඩම් මහජනතාව දැනුවත් කරලා ඒ මහජන විරෝධතාවයක් එන්නේ නැති වෙන විදිහට මොන මොන සුසු ප්‍රදේශවලින්ද මේ ඉඩම් නිදහස් කරන්න පුළුවන් කියන එක අපිට ඒ අය දැනුවත් කරන්න. මොකද මහජන නියෝජිතය වශයෙන් අපිට තමයි මේවට උත්තර දෙන්න ඕනි. මොකද මෙවැනි ක්‍රියාදාමයක් මීට පෙර ත්‍රිකුණාමල දිස්ත්‍රික්කයේ සිදු වුණා. සම්පූර් ප්‍රදේශයේ ඉඩම් වගයක් අත්පත් කරගෙන එහි බලාගාරයක් ගහන්න ගිහිල්ලා එතන ප්‍රශ්න රාශියක් ඇති වෙලා තන තාම බලාගාරය හැදෙන්නේ නැහැ. ඒවට නොයෙක් නොයෙක් ප්‍රශ්න මතු වුණා. ඒ නිසා මහජන නියෝජිත වශයෙන් මේක මම විතරක් නෙමේ අපේ විරුද්ධ පක්ෂ නායකතුමා ඉන්නවා. ඒ වගේම ඉම්රාන් මහරුෆ් මන්ත්‍රීතුමා ඉන්නවා, අබ්දුල්ලා මහරුෆ් මන්ත්‍රීතුමා ඉන්නවා, තෞෆික් මන්ත්‍රී මන්ත්‍රීවරු ගණනාවක් ඉන්නවා. ජන කොටස් අපි තුනක් විතර නියෝජනය කරන නිසා අපිට ප්‍රශ්නයක් නැතුව අපේ දිස්ත්‍රික්කයේ තුල ජනතාව අප්‍රසාදයට ලක් නොවි මේ රටේ සංවර්ධන ක්‍රියාදාමයටත් දායක වෙන්න පුළුවන් විදිහේ අපුවත් දැනුවත් කරලා මේ කටයුතු සිදු කරනවා නම් හොඳයි. එහෙම නැත්නම් පෞගේ කාලවලදී ආයෝජක වෙනවා. ඒ ආයෝජකයෝ හම්බෙන්න ඒ ආයෝජකත් එක්ක ඇමතිවරු ආවා. ඒ ආයෝජකත් එක්ක එනවා කියලා රටේ අග්‍රාමාත්‍යවරයාත් ඇවිල්ලා ගියා. නමුත් අපි දන්නේ මේවා පත්තරෙන් පමණයි. එහෙම නැත්නම් ගුවන් විදුලියෙන් රූපවාහිනිය විතරයි දකින්නේ. මහජන නියෝජිතව වශයෙන් අපි මේවා මොනවත් දන්නේ නැහැ. ඉතින් එතකොට අපිට මහජනතාවගෙන් ප්‍රශ්න ආවම අපි උත්තර දෙන්න දන්නේ නැහැ. ඒ නිසා ගරු අමතුමාගෙන් විශේෂයෙන් ඉල්ලීමක් කරනවා ඉඩම් අපේ මේ වගේ මොනයම් කටයුත්තකට දෙනවා නම් අපේ දිස්ත්‍රික්කයේ මහජන නියෝජිතය වශයෙන් අපිව දැනුවත් කරලා ඒ කටයුතු සඳහා ලබා ගන්න කියලා. එහෙනම් ඒ වගේම තමයි විශේෂයෙන්ම අපේ දිස්ත්‍රික්කයේ ඕනෑම කටයුත්තක් කරනවා නම් වෙරළ සංරක්ෂණයේ ඉඩම් අයිති වෙන්න පුළුවන්. අපේ තියෙන ස්වාභාවික පරිසරය විනාශ නොවන ආකාරයේ වැඩ කටයුතු මොන කර්මාන්තයට ගියත් කරන්න ඕනේ කියලා ඉල්ලීමක් කරනවා. මොකද හේතුව අපි විශේෂයෙන්ම සංචාරක ප්‍රදේශයක් නිසා සංචාරකයන් සෝභා ධර්මයේත් එක්ක ජීවත් වෙන්න ගැළපෙන පරිසරයක් තමයි ත්‍රිකුණාමල දිස්ත්‍රික්කයේ මුහුදු තීරයේ නිලාවෙලිය ඇතුළු ඒ අවට ගත්තොත් තියෙන්නේ. ඒ වගේම තමයි ත්‍රිකුණාමල දිස්ත්‍රික්කයේ තියෙන කලපු ආශ්‍රිත එහෙම නැත්නම් වන සංරක්ෂණ ප්‍රදේශයේ ඔක්කොම ආකර්ශනීය ප්‍රදේශ. ඉතින් මේවා යම් කටයුතු කරනවා නම්
අමතුමා ඔබතුමාට විනාඩියක් තිබෙනවා.
සෝභා ධර්මය රැකගෙන ඒ සෝභා ධර්මයේ විනාශ නොවි කරන්න කියලා මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම ගරු අමතුමන් ඉල්ලීමක් කරනවා. දැන් අපේ ත්‍රිකුණාමලයේ පිහිටීම අනුව තියෙන්නේ සාමාන්‍යයෙන් කඳු ඒ වගේම තැන්තලා වගේ ප්‍රදේශ මේවයි සමහර අවස්ථාවලදී කොහොම කරනවද මන් දන්නේ අනවසර හරි අවසර හරි කඳු කපලා පස් ව්‍යාපාර කරන කටයුතු සිදුවමින් පවතිනවා. ඉතින් මෙන්න මේවත් සම්පූර්ණයෙන්ම නතර වෙන්න ඕන. මොකද අපිට විශේෂයෙන්ම මේ දිස්ත්‍රික්කයේ වග්ගඩු රෝගීන් බහුල වශයෙන් ඉන්න දිස්ත්‍රික්කයක් නිසා අපිට ලැබෙන තියෙන වතුර ටිකත් දියවුල්පත් ටිකත් හිඳිලා යනවා මේ කටයුතු නිසා. මෙන්න මේකෙහිත් ඔබතුමාගේ අවධානය අදාළ අමාත්‍යාංශයට දැනුම් දීලා ඉටු කරන්නේ කියලා ඉල්ලීමක් කරමින් විනාඩි 10ක් ලබා දීම පිළිබඳ සභාපතිතුමාට ස්තුතිය පළ කරමින් මගේ වචන සුවපේ ආසන් කරනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි ඔබතුමාට.